भवसं भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपःक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वप्रकाशकाय सर्वाधाराय सर्वगनाय सर्वप्रेरकाय सर्वकारणकारणाय सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। परमधेय स्वरूपाय श्री हरे कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बाल रूपाय मंद मुख हासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरु हरियाय पंचशत परमहंस मुख्याय अखंड मूर्ति रूपाय श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने कृपानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने शतानंद स्वामी स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने योगानंद स्वामी ने व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी सद्गुरु श्री निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भाई श्री रामदास स्वामी ने भायत्मानंद स्वामी ने आनंदानंद स्वामी ने इत्यादि समर्थ महासंत परमहंस सर्वेभ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्थ मुक्तेभ्यो प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो। शिक्षापत्रनी कथा एटले आज्ञाओनी धर्मनी कथा छे। एमां भगवाननुं कोई चरित्र लीला मूर्ति वर्णन वगैरे आवशे नहीं, केवल समझवानुं आवशे। विक्रम संवत 2069 आसो वद बारस एटले के वाघ बारस तारीख 31 ऑक्टोबर 2013 अने गुरुवार श्री स्वामीनारायण मंदिर कुंडलधाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिबिर आजे 22मी सवारना वारे आरंभाणी। बपोर पछीना सेशनमां आपणे बधा अत्रे ઉતાવળીને આરે બેઠા છીએ। શિક્ષાપત્રી ભાષ્યની કથા જે બાકી છે એ આગળ લઈ જાવી। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી પછી એમના મહાન વિદ્વાન સિદ્ધ પુરુષ શ્રીમદ શતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે આ શિક્ષાપત્રીને સંસ્કૃત શ્લોકમાં ગૂંથો। એમ કરીને 212 શ્લોક થયા તે મહારાજને બતાવ્યા ત્યારે મહારાજે એમ કહ્યું કે આના ઉપર તમે ટીકા લખો। પછી સ્વામી અન્વર્થ દીપિકા નામની ટીકા લખીને બતાવી, મહારાજ બહુ રાજી થયા અને કહ્યું કે જેવો મેં મારા હૃદયમાં હાર્દ માન્યો તો એવો જ તમે આમાં આણ્યો, પછી વળી સતાનંદ સ્વામીને આજ્ઞા કરી આના ઉપર વિસ્તારથી વિવરણ થાય એવું કાંઈક લખો, એટલે શિક્ષાપત્રી ભાષ્ય સતાનંદ સ્વામીએ લખ્યું. શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીની બે ટીકા, બે, એક અનવર્થિત દીપિકા અને અર્થદીપિકા. અર્થદીપિકા એ ભાષ્ય. આ શિક્ષાપત્રીની કથા 24 શ્લોક સુધીની મેં પહેલા કરી છે. વિક્રમ સંવત 2057 મહાસુદ પડવાને દિવસે ગુરુવારથી આરંભીને મહાસુદ પાંચમ યાને કે વસંત પંચમી સોમવારે પૂર્ણ કરી હતી વડતાલ ધામમાં. ઈસવીસન પ્રમાણે કહીએ તો તારીખ 25/1/2001 થી તારીખ 29/1/2001 સુધી શિક્ષાપત્રી સતામત મહોત્સવ નિમિત્તે વડતાલ મંદિરમાં પવિત્રાનંદ સ્વામીના કરેલા સભા મંડપમાં કથા કરી હતી. આ કથા ચાલુ હતી અને કચ્છનો ધરતીકંપ થયો હતો 26 જાન્યુઆરીએ. વાલા ભક્તો, એ વાતને 13 વર્ષના વાણા વાઈ ગયા. આરંભેલું કામ પડ્યું રહ્યું તે પડ્યું જ રહ્યું, ખબર નહીં હરિની ઈચ્છા એવી છે. હવે પાછી 13 વર્ષ બાદ કુંડળ તીર્થધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સત્સંગ શિબિર 22માં શિક્ષાપત્રીની બાકી કથા શ્લોક 25 થી જે છે તેને આરંભું છું. સમજવાની વાતો છે. ભગવાન સ્વામિનારાયણે જે લખ્યું છે એને હાથે એનું આપણે તો કેટલુંક સમજીએ કે સમજાવી શકીએ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના શરણે જઈએ કે મહારાજ, તમારા લખેલા ગ્રંથના હાર્દને તમે જ હવને સમજાવજો, શરૂઆત મારાથી કરજો. જેમ છે એમ તમે જે કહેવા માગતા હો તે અમે સમજીએ, સમજાવીએ, કાંઈ બાફીએ નહીં. શિક્ષાપત્રી અને વચનામૃત બે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની વાણી છે એને વિવરણ કરતા ડર લાગે કે પરમાત્માની આ વાણીને આપણે વૈખરી વાણીએ શું વિવેચીએ, શું કહીએ, શું બોલીએ. તેમ છતાંય પરમાત્માને પગે લાગી પહેલી માફી માગી બસ કાલાવાલાના આરંભમાં પડીએ છીએ. સાંભળનારા શ્રોતાઓની પણ માફી માગી લઉં છું, કાંઈક બોલવામાં બફાય તો રાજી રહેજો, તમે હવળું સમજી લેજો. ગ્રંથ બહુ નાનો પણ બહુ ઊંડો ને બહુ અંદરથી મોટો છે. 350 શાસ્ત્રનો સાર છે આમાં. આના લેખક ભગવાન છે અને એ પણ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ મહાપ્રભુ. જ્યારે વડતાલમાં કથા કરી ત્યારે બધી પૂર્વ ભૂમિકાઓ મેં કહી દીધી છે, અત્યારે એ લેતો નથી. પણ એક વાતની સ્પષ્ટતા આપની આગળ કરી દઉં, તે દિવસનો કાળ, તે દિવસની મારી સ્થિતિ બુદ્ધિ અનુસારે તે 24 લોકોને મેં વિવર્યા, અર્થાત વિવરણ કર્યું. આજ 13 વર્ષ બાદ બધું બદલાઈ ગયેલું છે. સમયના વેણ હર બાબતને બદલતા રહે છે. એટલે મારી વાત, મારી ભાષા, મારો અનુભવ, મારું મંગલાચરણ, મારી સમજણ, મારી અનુભવની સ્થિતિ વગેરે વગેરે ઘણું 13 વર્ષમાં બદલ્યું હોય. માટે એ 24 શ્લોકની કથા અને અત્યારે હું કરું છું એ કથામાં બહુ મોટો તફાવત સાંભળનારાને દેખાશે, જો હારે સાંભળે તો. પણ વાલા ભક્તો, આ વખતે જે કથા કરવા જઈ રહ્યો છું એમાં એક નવીન બાબત ઉમેરી છે. આજ આપણા સત્સંગમાં શિક્ષાપત્રીને કોઈએ મજબૂત મનથી પાળી હોય અને એવા પ્રગટ ભક્તોના કોઈ પ્રસંગ હોય તો એને પણ આ કથામાં સમાવવા કહેવા, જેથી કરીને સાંભળનારા તમામ વર્ગને શિક્ષાપત્રી પાળવાનું બળ મળે. શિક્ષાપત્રીની આજ્ઞાઓને પાળનારા, ધર્મ નિયમમાં જીવનારા પ્રામાણિક માણસોને પુષ્ટિ મળે, એનો સમુદાય વધે, પાળતા હોય એને બી બધા તરફથી ટેકો મળે. માટે પ્રગટના પ્રસંગો વર્ણવવાનો વિચાર કર્યો છે. અને એ બી જે લોકોને ખાસ ખબર હોય તે જ માણસ એ વાત કરે. ચોક્કસ હોય, પાકું હોય, પોતે અનુભવેલું હોય, જે વ્યક્તિનો એવો પ્રસંગ હોય એ પોતે પોતાની વાત કરે તે આમ તો સારી ગણાય, એમાં પરફેક્શન બહુ સરસ આવે. પરંતુ પોતે પોતાના જે કાંઈ વખાણ કરે તે બહુ આમ સારું ન લાગે, માટે બીજા કોઈ એની વાત કરે તો વધારે અસરકારક થાય એમ સમજીને બીજા પાસે કેવડાવશું. પોતાના જીવનમાં પોતે કંઈક ભૂલ કરી હોય, બાફ્યું હોય ને હેરાન થયા હોય, એવો જે નેગેટિવ પ્રસંગ હોય એ પોતે પોતાના મુખે કે એ બહુ સારું ગણાય. પર પ્રશંસા અને સ્વનિંદા આપણા આધ્યાત્મિક જગતમાં આપણે હારી માની છે. સ્વ વખાણ અને પરનિંદા આપણે ખરાબ માનેલ છે. માટે સ્વ વખાણ આપણે નહીં કરીએ, પણ સ્વનિંદા ક્યાંક કરવી પડે તો કરી લઈશું. પણ મારા દિલનો એવો આશય છે કે મને અને આપ સૌને પુરુષોત્તમ નારાયણના વચનો પુરુષોત્તમ નારાયણ લાગે અને એ જેટલા ધારણ થાય એટલા ધારણ કરી શકીએ એનું બળ મળે, એની સમજ મળે. એટલા માટે આ શિક્ષાપત્રીની કથા અત્રે કુંડળ ઉતાવળીને આરે આપની પાસે લઈને આવ્યો છું. હેલ્પ મી. કેટલામો શ્લોક આવ્યા છીએ?
25.
ગાવ ને. કૃષ્ણ ભક્તે સ્વધર્મા દ્વા, કૃષ્ણ ભક્તે સ્વધર્મા દ્વા, પતનમ યસ્ય વાક્યતઃ,
પતનમ યસ્ય વાક્યતઃ,
ઓ પતનમ યસ્ય વાક્યતઃ,
પતનમ યસ્ય વાક્યતઃ,
જાતન મુખાન્ન વૈશ્રવ્યા,
જાતન મુખાન્ન વૈશ્રવ્યા,
કથા વાર્તા ચ વા પ્રભો,
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 જાતન મુખાન્ન વૈશ્રવ્યા,
જાતન મુખાન્ન વૈશ્રવ્યા,
નવૈ આપ બધા જાણો છો શિક્ષાપત્રી, રોજ વાંચો છો. આમાં હું બીજું ઓળી એવા મારા કરતા તમે બધા વધારે સમજતા છો. ભગવાન શ્રી હરિ એવું કહે છે કે જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. શું ન સાંભળવું? ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. આ બધી નવાઈની વાત છે. શિક્ષાપત્રી કાંઈક એવું એવું બોલે જો આખે આખું ન સમજીએ તો ઊંધું બહુ પડે. શું કીધું? કે ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અલે ભગવાનની કથા વાર્તા નહીં સાંભળવાની? ક્યાં લખ્યું છે? શિક્ષા પત્રીમાં લખ્યું છે. આગલું લે આગલું ભેળું જોડ, કે જેના મુખથી ભગવાનની કથા વાર્તા સાંભળતા થકા પણ આપણા ધર્મ નિયમને ઉપાસના ઢીલા પડી જાય, એવાના મુખથી, એટલે એવાના મુખથી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી. ભગવાનની કથા વાર્તા ન સાંભળવી એના ઉપર વજન નથી, એવાના મુખથી ન સાંભળવી ત્યાં વજન છે. અને પછીના શ્લોકમાં શું આવે છે ખબર છે? સત્યમ ભાષ્યમ ન કરહી જે, ક્યારેય સાચું બોલવું નહીં. ચા લખ્યું? શિક્ષા પત્રીમાં લખ્યું. અલા એવું લખ્યું કે લખ્યું છે ને તમારા સ્વામિનારાયણ ભગવાન કેવું કેવું લખે છે? ભગવાનની કથા વાર્તા ન સાંભળવી, સાચું ન બોલવું, અજબ ગજબની વાત છે ને. વિશ્વની સમસ્યાનો ઉકેલ છે. આમાં ઊંડા ઉતરીએ તો બહાર ન આવીએ એવા શ્લોકો છે. બહુ તો મને આમ ફાવતું નથી ને ઊંડા આપણે જવું નથી, કારણ કે ઊંડા જઈએ એવી શક્તિ બુદ્ધિ પાછી હોવી જોઈએ ને. શિક્ષાપત્રી ઉપર કેટલાય સંતોએ ભાષા કરી છે, અર્થાત શિક્ષાપત્રીને ગુજરાતીમાં પદ્યમાં વણી છે. નિષ્કામ સ્વામીની પંક્તિ આપને સંભળાવું છું.
કૃષ્ણ ભક્તિ જે પોતાનો ધર્મ રે, તેમાં મોળા પાડે જે બેશર્મ રે.
કૃષ્ણ ભક્તિ જે પોતાનો ધર્મ રે, તેમાં મોળા પાડે જે બેશર્મ રે.
તેના મુખથી હરિ કથા જ્ઞાન રે, તેના મુખથી હરિ કથા જ્ઞાન રે. કેદી ન સાંભળો દઈ કાન રે,
કેદી ન સાંભળો દઈ કાન રે,
કેદી ન સાંભળો.
કઈ કપાણ હપાણ સડી ગયા તો સાંભળવું પડે, સાંભળી લેવું, પણ કાન દઈને નહીં સાંભળો. આ નિષ્કામ સ્વામીની પોતાની આગવી છટા. પછી મહારાજ એમ કે છે કે બે થકી પડી જવાય એના મુખથી કથા ન સાંભળવી. તો નિષ્કામ સ્વામીએ વળી એમ કીધું, ભલે ને પડી ન જવાય પણ મોળા પડી જવાય ને તોય ન સાંભળવી. સાંભળ્યું તમે? આ નિષ્કામ સ્વામીની વાત છે. બે વાત સ્વામીની વિશેષ છે. મહારાજ કે પડી જવાય, આ કે મોળા પડી જવાય. ખબર પડે ને એમાં? હા, મોળા પડી જવાય ને ધર્મમાં, આજ્ઞામાં, ઉપાસનામાં તોય ન સાંભળવી. અને એક આમાં સમાધાન સ્વામીએ એ આપી દીધું કે ભાઈ સાંભળવી તો નથી, પણ કોઈ એવો વક્તા લાવ્યા છે એ વળી આપણા હગા છે, આપણને વળી તેડાવ્યા છે, આપણે એનામાં જવું પડે એમ હોય, નડધો વારો એની કથામાં બેહવું પડે આપણા હગાને લઈને, તો શું કરવું? તો કહી દીધું, કેદી ન સાંભળો દઈ કાન રે. ત્યાં બેહવું સ્વામિનારાયણ સ્વામી કરવું. કોઈક પૂછે શું કથામાં આવ્યું, તો કોઈ મારું ધ્યાન નથી, ત્યાં બેઠા છો ને જપ કરું છું. ધ્યાનથી કથા નહીં સાંભળતા? ના. કેમ? તો કે અમારા ભગવાને કહ્યું છે કે જેના મુખથી સાંભળો ને અને આપણી આજ્ઞા ઉપાસના ઢીલી પડે નહીં સાંભળો. આ કઈ બાદ દિમાગ મેં મુશ્કેલી થાય એવો તમારે થાય ને કોક દાડો અમારે પણ થાય. આપણે આ લોકમાં જીવીએ છીએ તે કેટલાય સાથે આપણા બધા સંબંધો હોય ને ક્યારેક ક્યારેક તે સંબંધને જીવતા રાખવા, ટકાવવા, ઉપયોગી જાણીને એના ફંક્શનમાં, પારાયણમાં, બીજે ત્રીજે આપણે જવું જોઈએ. કંઈક કોકનું ક્યારેક કંઈક સાંભળવું જોઈએ, બસ કાન દઈને નહીં સાંભળવાનું, ટૂંકમાં ધ્યાન નહીં દેવાનું. આ કાનથી વલે કાન. આટલું સમજી ગયા કે નહીં? તાર બોલો ને. બસ એમ હવે મને કહ્યું મહારાજના શ્લોકની વાત કરી, નિષ્કાન સ્વામીએ લખેલી એ શ્લોકની ભાષાંતરની પંક્તિની વિશેષતા બતાવી. આગળ ભાગવતમાં એક વાત એવી લખી છે, ભગવદીતર વિષયત્વાત શોતૃણામ નરક પ્રાપ્તિ રૂકતા. જો પણ અહીંયા આ વાત લાગુ પડતી નથી. કેમ? તો કે ભાગવતે તેવું કીધું કે ભગવાન સિવાય બીજા કોઈ વિષયની વાત જો શ્રોતાઓ સાંભળે તો એનું ફળ નરકમાં પડવું પડે એવું મળે. એટલે આપણે સમજ્યા કે ભગવાનની કથા વાર્તા સિવાયની વાત તો આપણે ન સાંભળી, ચાલો ભાગવતમાં ના પડીશું. પણ તમે અહીંયા તો ભગવાનની કથા વાર્તા ન સાંભળવી એમ કયો છો? તો ઘા, અમે એમ કીધું. પણ ભેળું ભેળું અહીંયા એ પણ કહી દે છે ભાગવતનો શ્લોક ટાંકીને કે ભાગવતમાં ભગવાનની કથા વાર્તા સિવાયની બીજી વાતો સાંભળવાથી નરક પ્રાપ્તિ થાય છે એનો સ્પષ્ટ પ્રમાણનો શ્લોક સદાનંદ સ્વામીએ મૂક્યો છે. જે મનુષ્ય પાપોનું અપહરણ કરનારી ભગવાનની લીલા કથાઓને સાંભળવાનું છોડીને, આવ્યું એટલું મગજમાં, સાંભળવાનું છોડીને, હું છોડીને, ભગવાનની કથા વાર્તા છોડીને, બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ અને કામ સંબંધી અન્ય નિંદિત કથાઓ સાંભળે છે. અર્થ એટલે રૂપિયા વ્યવહારની અને કામ સંબંધી એટલે વિષય સંબંધી નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી. અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે જેઓના પુણ્ય નાશ થઈ ગયા છે, જેઓના પુણ્ય નાશ થઈ ગયા છે તેવા માણસો સારહીન વાતો સાંભળે છે ત્યારે એ તેમને આશ્રય વિહોણા ઘોર નરકમાં નાખી દે છે. જેઓના પુણ્ય નાશ થઈ ગયા છે તેવા માણસો કેવી વાતો સાંભળે છે? સારહીન. અને એ વાત સાંભળે છે એનું એને શું ફળ મળે છે? આશ્રય વિહોણા ઘોર નરકની પ્રાપ્તિ. માટે ભાગવત તો એવું કહે છે કે ભગવાન સિવાયની બીજી બધી જે કથાઓ છે તે નરક પમાડે છે. પણ પુરાણાદિકના વાક્યો એટલે તો ભગવાનની કથા વાર્તા કહેવાય, અને તે તો સાંભળવાનું કીધું છે બધી જ જગ્યાએ. અને આપ તો એમ કહો છો કે ભગવાનની કથા વાર્તા સાંભળે તો પણ ધર્મમાંથી અને ભક્તિમાંથી માણસનું પતન થાય છે, ભગવાનની કથા વાર્તા સાંભળે તો પણ ધર્મમાંથી અને ભક્તિમાંથી માણસનું પતન થાય છે, તમે એવી વાત કેવી રીતે કરો છો? આવે છે મગજમાં? આ મનાય કોઈને કે સાંભળવાની ભગવાનની કથા વાર્તા અને પતન થાય ભગવાનની ભક્તિમાંથી ધર્મમાંથી, આ તમને મનાય છે? તો આમાં આવું આવ્યું એટલે હું તો કહું છું. ત્યારે કહ્યું કે ભાઈ, પુરાણા દીકની જે કથાઓ છે તે ભગવાનની કથા છે, વ્યાસજીની લખેલી છે, એને સાંભળવાથી કોઈ દિવસ આજ્ઞા ઉપાસનામાંથી ભંગ થતો નથી. પણ વક્તા જો ભક્તિવિહીન હોય, ધર્મહીણો હોય, ઉપાસના વગરનો હોય, તો એવાના મુખથી ભાગવત આદિક ગ્રંથ સાંભળીએ ને સત્સંગી જીવન સાંભળીએ ને તો પણ શ્રોતાઓના આજ્ઞા ઉપાસનાને ઘારો લાગે. બોલો, મજબૂત ન થાય, ધાર ન નીકળે. ઉલટાનું જે કાંઈ ઉપાસનાનું બળ હોય, નિયમ પાળ્યાનું બળ હોય, એમાંથી મોળો પડે. ગ્રંથ ભલે બાપા હારા મહાન, પણ વક્તા જો એવો નબળો હોય તો એની વાત સાંભળવાથી કોઈની આજ્ઞા ઉપાસના દઢ ન થાય. માટે એવાના મુખથી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી. આય પૂગ્યા આપણે, આમાં હા સડી જાય એવું છે, સમજાવવાનું ભારે પડે એવું છે. હવે વાત એવી થઈ કે તો પછી કેવો વક્તા હોય એના મોઢેથી વાત સાંભળવી, કંઈક શોખવેટ કરો. ત્યારે કહ્યું શતાનંદ સ્વામીએ કે સનત કુમાર સંહિતામાં વક્તાના લક્ષણ કયા છે? સ્વધર્મસ્થ પાપ ભીરુ વિષ્ણુ ભક્ત જીતેન્દ્રિય યથાર્થ વાક સ્વધીતિ ચ વક્તા પૌરાણિકો મત. પૌરાણિકોનો એવો એક મત છે કે વક્તા આવો હોવો જોઈએ. પુરાણનો વક્તા ગમે તેવો ના ચાલે. પહેલું લક્ષણ એ આવ્યું સ્વધર્મસ્થ, વક્તા પોતે સ્વધર્મમાં રહેતો હોવો જોઈએ. એક કરડે એક, પાપથી ડરતો હોવો જોઈએ. બોલો. ત્રીજું, ભગવાનનો ભક્ત હોવો જોઈએ. ચોથું લક્ષણ, જીતેન્દ્રિય હોવો જોઈએ. પાંચમું લક્ષણ, યથાર્થ કહેનારો હોવો જોઈએ, ઠેકી જાય એવો નહીં, બધું યથાર્થ રૂપમાં બોલે, ડેર્યા વગર બોલે, જેવું હોય એવું કે. અને ચોથું, સ્વધીતિ ચ, પોતાની બુદ્ધિમાં સ્થિર હોય. આવો વક્તા હોય એના મોઢેથી કથા સાંભળવી. વક્તાના જે લક્ષણો આવ્યા એ પ્રમાણે વક્તા ગોતવો દુર્લભ છે. આપણે તો ગામો ગામ અનેક પારાયણો કરવાની હોય દર વર્ષે, વક્તા તો ગોતવા જ પડે. પણ આવા લક્ષણવાળા વક્તા ભગવાનની કૃપા હોય તો મળે, બાકી મુશ્કેલી છે ભાઈ. તથા હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે, યેષામ ગુરવ ચ જપ્ય ચ વૈષ્ણવ ચ પરમાત્મની નાસ્તિ ભક્તિ સદા તેષામ વચનમ પરિવર્જયેત. આવો હોય એને વક્તા કરવો એમ કહ્યા પછી હવે એક નેગેટિવ બાબત બતાવે છે, આવો હોય એને વક્તા ન રાખવો, અર્થાત એના મુખથી કથા ન સાંભળવી. કેવો? યેષામ ગુરવ ચ જપ્ય ચ, જેને પોતાના ગુરુનો વિશ્વાસ નથી, ગુરુમાં શ્રદ્ધા નથી, વળી પોતે જે મંત્ર જપે છે તે મંત્રમાં એને વિશ્વાસ ને શ્રદ્ધા નથી. ભગવાન વિષ્ણુમાં જેને ભક્તિ નથી, એવાના વચનોને ત્યાગી દેવા, ન સાંભળવા. સાંભળ્યું? ત્રણ બાબત આવી, કેટલી? એક ભગવાન, બીજા પોતાના ગુરુ, અને ત્રીજો પોતે જે મંત્ર જપે છે તે. નાસ્તિ ભક્તિ સદા તેષામ, આ ત્રણેયમાં જેને કાયમી ભક્તિ નથી, શ્રદ્ધા નથી, પ્રેમ વિશ્વાસ નથી, તેષામ વચનમ પરિવર્જયેત, એમના વચનનો ત્યાગ કરો, ન સાંભળવી એમની કથા. અને આધારાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષા જે લખી દોહાવલી, એમાં આ રીતે લખ્યું, કૃષ્ણ ભક્તિ નિજ ધર્મ કો નાશ હોય તત્ખેવ,
કૃષ્ણ ભક્તિ નિજ ધર્મ કો નાશ હોય તત્ખેવ,
તેહિ મુખ કથા વાર્તા,
તેહિ મુખ કથા વાર્તા,
સુન નાન ગ્રહિતે,
સુન નાન ગ્રહિતે,
જજ સુન નાન ગ્રહિતે,
સુન નાન.
જેની વાત સાંભળવાથી તત્કાળ આપણે ભગવાનમાં હેત હોય તે નાશ થઈ જાય, આપણે જે કાંઈ ધર્મ પાળતા હોઈએ તેમાં આપણે ઢીલા પડીને ધર્મ છોડી દઈએ, એવાના મુખ થકી ભગવાનની કથા વાર્તા સુનના ન ગ્રહી ટેવ, નિયમસર એની કથા નહીં સાંભળો, ટેવ રાખીને. કંઈક ઝપટે સડી ગયા સાંભળવી પડે તો નિષ્કાન સ્વામીએ કહ્યું એમ કાન ધરીને ન સાંભળવી. આવી વાત કરી. હવે એક બીજી વાત ધ્યાનમાં લ્યો. નવૈ શ્રવ્ય શ્લોકમાં એવું લખ્યું છે, ન શ્રવ્ય એમ નહીં, ન વૈ શ્રવ્ય. વૈ એથી તો નિર્ધારણા અર્થે કહેતા ન જ સાંભળવી, ન સાંભળવી એમ નહીં. શું લખ્યો? ન જ સાંભળવી, જ મૂક્યો, જ એટલે કે વજન આપ્યું, આજ્ઞાને વજન આપ્યું છે, માટે કોઈ આને હાવ નોર્મલપણે ન લેશો, ન જ સાંભળવી. ભાઈ ભાઈ આહા, પ્રભોહો કથા વાર્તા, ભગવાનની કથા વાર્તા ન જ સાંભળવી. બોલો. જો ભાઈ, શાસ્ત્ર માત્ર એક જ વાતનું પ્રતિપાદન કરે છે, ભગવાનની કથા વાર્તા સાંભળો, ભગવાનની કથા વાર્તા સાંભળો, કથા વાર્તા સાંભળો. જ્યારે શિક્ષાપત્રી આપણને એમાં કંઈક વિશેષ વિવેક શીખવાડે, વિશેષ વિવેક શીખવાડે. કથા વાર્તા ન સાંભળવી એમ કહેવું નથી. આપણી આજ્ઞા ઉપાસના મોળી પાડી દે એવાના મોઢેથી નો સાંભળવી એમ કેવું છે? કોઈ ઊંધું ન લેતા. આમ કહેવાનું કારણ એ છે, શ્રોતાઓ વક્તાને આધીન છે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. શ્રોતાઓ હંમેશાને માટે વક્તાને આધીન થઈ જાય છે, હોય છે. જે જે કોઈ મોટા વક્તા થયા અને એમણે જોરદાર વાતો કરી તો સાંભળનારાને એની વાતની અસર થઈ છે, થઈ છે, થઈ છે. બોલો. પછી ભલે ભાષણ જ કરતા હોય. હિટલરે એવા ભાષણ કર્યા, એવા ભાષણ કર્યા, એની અસર બહુ થઈ હતી દુનિયામાં. આજ પણ જે કોઈ ઝેરીલા ખારીલા ભાષણ કરે તો એના ભાષણ સાંભળીને હજારો માણસ લડી મરે, કપાઈ મરે, ઝઘડી મરે, એવું થાય છે. એને ઉશ્કેરણી ભર્યા ભાષણ કહેવાય. વક્તાને શ્રોતા આધીન થાય છે. વક્તાની એટલી જબ્બર અસર હોય છે. માટે જે વક્તાની વાત સાંભળવાથી આપણા ધર્મ નિયમ અને આપણી સર્વોપરી ઉપાસના નબળી પડે, એવા વક્તાને સાંભળવા જ નહીં. સાંભળો તો અસર થઈ આવે કે રે નહીં, માટે નહીં સાંભળો. જુઓ, ભગવાન શ્રી હરિએ આપણને ઘણી ઇન્દ્રિયો આપી છે, પરંતુ એમાં બે ઇન્દ્રિયો જોરદાર છે. કઈ? એક આંખ અને બીજા કાન. અદ્ભુત વાત છે ને. આજ દિન સુધી સારું અને મોળું, આપણા અંતકરણમાં જે ઠલવાણું છે, તેમાં પાંચે ઇન્દ્રિયો દ્વારા ઠલવાણું છે, એની ના નહીં. પરંતુ વધારે આ બે ઇન્દ્રિયો દ્વારા આપણા હૃદયમાં જગતગ્યું છે. એમાંય સૌથી વધારે આપણા હૃદયમાં જો જગત ગયું હોય તો તે કાનથી ગયું છે. આ પરમ સત્ય છે, સમજવાની કોઈક દિવસ કોશિશ કરશો. જેટલું સાંભળી સાંભળીને આપણે આપણા હૃદયમાં જગત ઉતાર્યું છે, એટલું તો આંખે જોઈને નથી ઉતાર્યું. કારણ કે જેટલું આપણે દેશ વિદેશનું બીજું ત્રીજું કાંઈ સાંભળ્યું છે, એટલું આપણે જોવા ક્યાં જઈ શક્યા છીએ? માટે જાજુ જગત ક્યાંથી ગયું? અંદર કાનમાં જ ગયું છે. માટે શ્રવણ વિવેક અતિ જરૂરી છે, અતિ જરૂરી છે. શું સાંભળવું ને શું ન સાંભળવું એનું જેને ભાન નથી, એ માણસ કોઈ દિવસ પોતાના અંતકરણને શુદ્ધ કરી શકે જ નહીં. કેમ? જે શબ્દમાં બહુ તાકાત છે. ગુણાતીતાનંદ સ્વામીનું વચન છે, શબ્દમાં બહુ તાકાત છે. આતંકવાદીઓને તૈયાર કરવામાં આવે છે, એકની એક વાત સંભળાવી સંભળાવીને બોમ્બ લઈને પડે એવા મરણિયા બનાવી દેવામાં આવે છે. બોલો. એક ચિંતક એવું કહેતો કે એકની એક વાત હાવ ખોટી હોય પણ એને ઘણી વાર કરો તો એ સાચી થઈ જાય છે. આવું જબ્બર પ્રબળ શબ્દમાં ઓટોમેટિક ભગવાને મૂકેલું જ છે, પ્રબળપણું શક્તિ મૂકેલી જ છે. શબ્દ હસાવે છે, હસાવે છે કે નહીં? શબ્દ રડાવે છે, હા કે ના? શબ્દ ફસાવે છે, ફસાવે કે ન ફસાવે? અને શબ્દ જ ફસાયેલાને કાઢે છે. એક શબ્દ એવો સાંભળીએ તો આપણે બધા હસી પડીએ, હસી પડીએ કે નહીં? અને એક જ શબ્દ એવો સાંભળીએ તો રડી પડીએ. કાંઈ ન હોય, ચાર દિવાલની અંદર બેઠા હોઈએ, એસીમાં પલંગમાં પણ કોઈ આવીને એક જ શબ્દ કે તમારા પત્ની ગુજરી ગયા, દીકરો મરી ગયો, એક જ શબ્દ શું થાય? રડાવે. એક જ શબ્દ આવીને કોઈ કે આપણો કેસ ઘૂંસવાનો તો એ જીતી ગયા, શું થાય? તરત હસી પડીએ. હમણાં પહેલા આવ્યા હતા હાસ્ય કલાકાર, તો મને કે સ્વામીજી એક વાત કહેતો જાઉં. મેં બોલો. કે હમણાં અમારી ત્યાં મહેમાન આવ્યા હતા, તે મેં મારા દીકરાને કહ્યું, બેટા આપણે ત્યાં મહેમાન આવ્યા છે, કાંઈક મહેમાન સારું લેતો આવ્યો. એટલે મારો દીકરો બજારેથી રિક્ષા લઈ આવ્યો. એક જ શબ્દ બોલો, તમે બધા હસી પડ્યા ને. એટલે કેમ લેવો? તો કે મહેમાનને ટેસ્ટને લઈ જવા, નડતા આળે. શબ્દ હસાવે છે, શબ્દ રડાવે છે, શબ્દ ફસાવે છે, શબ્દ મારે છે, શબ્દ તારે છે, શબ્દ ડૂબાડે છે, શબ્દ માથું અપાવે છે અને શબ્દ માથું કપાવે છે. શબ્દ અમૃત છે, શબ્દ ઝેર છે, શબ્દ સાધના છે, શબ્દ વાસના છે, શબ્દ આગ છે, શબ્દ શાતા છે. શબ્દ સાથે રમત ન કરીએ, શબ્દનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરીએ, શબ્દને સાવધાનીપૂર્વક સાંભળીએ. બસ અહીંયા આપણે સાંભળવાનો વિવેક શીખવા બેઠા છીએ. ગમે તે સાંભળ સાંભળ નહીં કરવું. સાવધાન, કાન છે તે બસ સાંભળ્યા કરવું, ના 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 ના, ગમે તે નહીં સાંભળશો. કેમ જે એની બહુ જબ્બર અસર થાય છે. તમે ભાંગી ન જાઓ પણ ખોખલા તો થઈ જ જાઓ. માટે જેની ભગવાને ના પાડી છે તે આપણે સાંભળવું જોઈએ નહીં. ભગવાન શું આપણા દુશ્મન છે કે આપણને કોઈ હારી વાતથી વંચિત રાખે? આ જીવ તો એવા છે જેની ના પાડી હોય ને એ જ કરવા ઉતાવળા હોય કે ના કેમ પડી, હે શું છે વળી એમાં? પણ બાપા આપણા ભલા હારું ના પાડી હોય. માટે સાંભળવું પણ બહુ વિવેક પૂર્વક, હા શ્રવણ વિવેક. જેમ કે આપણે ગમે તે પેટમાં નાખીએ છે, હા કે ના? હા. અરે ભાઈ ઢોરઈ ગમે એવું પેટમાં નહીં નાખતા. ઢોરઈ હું ઘી જોવે એને એવું લાગે કે યોગ્ય છે તો જ ખાય, નહીતર પડ્યું મેલે. કદાચ માણા વગર હુંઘીએ ઝાપટતો હોય છે, કારણ કે ઢોર કરતા એ આગળ છે મોર્ડન, સમજ્યા? પણ ઢોર હુંઘ્યા વગર ખાતા નથી, ગમે તે પેટમાં નાખતા નથી. એવી જ રીતે આપણે પણ ગમે તે વાત કાનમાં નહીં નાખવી જોઈએ, નહીં નાખવી જોઈએ, મુશ્કેલી થાય. અને પોતાના આશ્રિતો ભાગવત આદિ કે બીજા પુરાણની કથાના બાને, ભગવાનની વાતોને બાને છેતરાઈ ન જાય એટલે ભગવાન સ્વામિનારાયણ નિડરપણે સાવધાન કરે છે કે ભગવાનની કથા વાર્તાએ જો તમને ભગવાનની આજ્ઞામાંથી અને ભગવાનની ભક્તિમાંથી પાડી દે એમ લાગતું હોય તો સાવધાન થઈ જજો, એ ભગવાનની કથા વાર્તા નથી. એ કથા વાર્તાને બાને કંઈક બીજું છે અને તમે નહીં ચેતો તો તમારી આજ્ઞા ઉપાસના ખતમ થઈ જશે, કલ્યાણ થવાને બદલે કઠણાઈ થઈ જશે. શબ્દમાં તાકાત છે. કોઈએ એવી હિંમત નહીં રાખવી કે હું ગમે એવું સાંભળું પણ મને કાંઈ અસર ન થાય. રવા દેજો, થાય અસર થાય, અને અસર થાય એમ જ ન હોત તો ભગવાન કાંઈ આવી વાત કરત. અને સાંભળો, શબ્દની અસર થતી જ ન હોત તો અમે કોઈ સાધુ ન થાત ને તમે કોઈ હરિભગત ન થાત. હા કે ના? શબ્દની અસર થાય જ અને થવી જ જોઈએ, પણ જે અસર આપણે જોતી નથી તે અસર કરે એવા શબ્દો જેના મુખમાંથી નીકળતા હોય એની કથા વાર્તા ન સાંભળવી. આવી ગયો ને ખ્યાલ? કારણ કે શબ્દમાં તાકાત છે. જો યુદ્ધમાં જતા સૈનિકને સિંધુડો સંભળાવે ને તો કપાઈ મરે. આ શબ્દની તાકાત છે. એકવાર મહારાજે બધા પાળાને તૈયાર કર્યા ઢાલ તરવાર બાંધીને કે ક્યારેક લડાઈ થાય તો તમે કેવું લડો. તા કે મહારાજ ભૂકા કાઢી નાખી કે સમજાણું. કારણ કે મહારાજને ખબર હતી ખબર મતારા હારે યુદ્ધ થવાનું છે, માટે પાળાને તૈયાર કરીએ. તે ઢાલ તરવાર બાંધીને તૈયાર કર્યા અને પછી મહારાજ નિષ્કળાન સ્વામીને કે સિંધુડો બોલો. અને નિષ્કળાન સ્વામીએ સિંધુડો ધબધબાવ્યો. ત્યાં તો સાંભળતા સાંભળતા પારિષદની તરવાર મ્યાનમાંથી બહાર નીકળી ગઈ અને માંડ્યો આમ ઝુઝુંબ. મહારાજ કે સ્વામી બંધ કરો નહીં તો અંદર અંદર કપાઈ મરશે. આ છે શબ્દની તાકાત. કોણ કહે છે શબ્દમાં તાકાત નથી? બોલો, ગજબની વાત છે ને. એક અર્જુન કરીને પાળો હતો શ્રીજી મહારાજની સેવામાં. તે એને નબળા ઘાટ થતા છે ઘરના, તે મુજાઈ ગયો. બીજા ત્રીજા ઘાટ થાય એટલે ગભરામણી થઈ અને હિંમત હારી ગયો. પછી મહારાજને કે મહારાજ હવે હું નહીં રહી શકું ત્યાગાશ્રમમાં પાર્ષદમાં. કેમ? તો કે બહુ ઘાટ સંકલ્પો થાય છે, જરા ઇન્દ્રિયો કાબુ નથી રહેતી. ત્યારે ભગવાને એમને કહ્યું કે અમે અત્યારે ગઢપુર જઈએ છીએ. મહારાજ વડતાલથી નીકળેલા ગઢપુર જવા. તો તું બ્રહ્માનંદ સ્વામીએ રચેલા પદોમાં હરિજન સાચારે જે ઉર માહી મત રાખે આ પદ બોલતો બોલતો મારી હારે આ. પેલા પાર્ષદે એમ કર્યું સમજાણો, એ બોલતા બોલતે હારે આવ્યા અને એ સ્વામીના કીર્તનના શબ્દોથી એ પાર્ષદને એટલું બધું બળ મળ્યું. ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ બધા સંકલ્પ ટળી ગયા, હવે મારે તમને છોડીને આ સત્સંગ છોડીને ક્યાંય જવું નથી. જો હિંમત મળી ગઈ. શમત મળી ભાઈ? હા, હિંમત વાળું પદ બોલ્યા તો હિંમત આવી, નહીતર ઉતરી જાય. બોલો. એટલે અમારે નિર્મળ સ્વામી અમે લઈ ગયા હતા એને પૂર્વાશ્રમમાં રજા લેવા, ત્યાં જ બધી રોકકળ થઈ ને આમ થયું ને તેમ થયું. હા, પછી મને એમ થયું કે ટાણું જોઈને કામ કરવું જોઈએ. પછી મેં પદ ગાયું, સજની ટાણું આયું રે ભવ જળ તરવાનું. અને એ શબ્દે શબ્દે નિર્મળ સ્વામીને શું બળ મળ્યું એ તો એ જ જાણે. સાંભળ્યો, શબ્દમાં કેવી તાકાત છે. હવે એ વખતે કોઈ મોળા શબ્દ કહેવા માંડે શું થાય? બોલો. તો પેલો કર્ણ હતો ને એના સારથી શલ્ય મામા હતા. એ કર્ણને કાયમ ઢીલી જ વાત કર્યા કરે, હ ઢીલો પાડવા. અને ભગવાનના લડવૈયા અર્જુન તે ભગવાન એને બળભરી વાત કરતા. તે અર્જુન ઢીલો પડી ગયો, મારે લડવું નથી. તે ગાંડીવ મૂકી દીધું ને બેસી ગયો. પછી ભગવાને પાનો ચડાયો કે ના ચડાયો? પછી કેવો ચડી ગયો કહો? દર ગાંડીવ જાલી પાડ્યું ને માંડો ફેંકવા માંડો ફેંકવા, તે કંઈક ને ટાળી દીધા. ભાઈ આ શબ્દની તાકાત છે, સમજાણું? હા, તમારો છોકરો જુવાન હોય બળવાન હોય પણ તમારાથી ડરીને કોકનો માર ખાઈને આવે કે હું કોકને મારીશ તો મારા બાપા વઢશે, પણ ઘરે માર ખાઈને આવ્યો ને તમે એમ કીધું હા તારી મારું નાક કપાયું મોવા માર ખાઈને આવ્યો, નાખ્યા કેમ નહીં? તો હજી આયલા જ જાય છે, આજ્ઞા છે. તો હા, એ વાંહે જઈને સાત આઠ જણા હોય તો બોથાલી નાખે નાક, એટલે પછપતી ગયો, સમજાણું? બે યુથ હામ હામી લડતા હોય એમાં એકનું બળ વધે ને બીજા ઢીલા પડે ને ભાગવા માંડે, સમજાણું? અને એલાને એમ લાગે કે મારું પોગાશે નહીં, એમાં એક જણો એવું બોલે કે લે હાલા મરી જશું ભાગો, તો બધા ભાગ્યો. અને ભાગ્યા જતા હોય ને એમાંથી એક જણો કે હાટ સઠ્ઠીનું ધાવણ લેજો પાછા વળો, અરે મારી નાખી પાછા વળે બધા તરત. આ છે શબ્દની તાકાત, એમાં છે તાકાત. માટે જેનાથી આપણા ધર્મ અને આપણા ઉપાસનાના પાસાઓ મજબૂત થાય એવી વાતો સાંભળવી ટૂંકમાં, ભક્તિ ધર્મ ઢીલા પડી જાય એવી વાતો ન સાંભળવી. હા, અને જો ને ભગવાને પ્રથમના 17મા વચનામૃતમાં આપણને બધાને ચોખ્ખું કહી દીધું છે ને કે હિંમત રહીત કોઈ દિવસ વાત કરવી નહીં, એમ તો કે એ સત્સંગમાં કુસંગ છે. કોણ કોણ કુસંગ? તો કે જે મોળી વાતો કરી કરી કરે ને એ જ કુસંગ. વાતની વાતે ઢીલું ટમકું મૂકે, સમજાણું? એ બહુ મોટો કુસંગ. સત્સંગમાં ઘણાને એવી ટેવ હોય, કાયમ હા મોળી જ વાત કરે પોદળા જેવી કાયમ. આપણે કહીએ કે કેમ થાય ઉત્સવ થઈ જાય, તો કે પણ હવે આમાં છે ને એવું છે ને આમાં કેવી રીતે થાય, એટલે આપણે કઈ ખરખું બોલીએ, અરે ન હું થાય એમ કો થઈ જાય, પણ કાયમ એવી મોળી વાત કરે, અમુકને ટેવ જ એવી હોય. હા, ઓહણસી એને કહેવાય, ઓહણસી ભખલીને ઓહણ મૂકે એવું મૂકે તે બધા ઢીલા પડી જાય. મહારાજ કહે છે કે એવી વાત સાંભળવી નહીં, એવી વાત કોઈ દી કરવી નહીં, ને જેદી એવી વાત થઈ જાય તે દી એક ઉપવાસ કરવો, અને જો કોઈ એવી વાત કરે તેને નપુંસક જાણવો, સમજાણો? તે કાંઈ ભગવાનની આજ્ઞા થોડી આપણાથી બધી પડે છે, એ તો ભગવાન પડાવે જ પડે, ને ભગવાનનું થોડું ધ્યાન આપણે જ થાય, એ તો ભગવાન કરાવે જ થાય, ને એમ કર્યા કરે ને એ બધા ઓહણ છે. અરે શ્રીજી મહારાજને ભળે ને સંતોને ભળે શું ન થાય, પળે પળે બધું પળે ને ધ્યાને થાય, બ્રહ્મરૂપ થવાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય, ભાઈ થાય કરીએ જ થાય, એમ બોલે એનો સમાગમ કરવો ને એની વાત સાંભળવી. અખંડવૃત્તિ થોડી અટાણે રહે, એ તો બધી શ્રીજી મહારાજ વખતની વાતો હતી, હવે અટાણે કોણ રાખે છે, એમ કાંઈ થતું છે આવી વાતો કરે ને એ સાંભળવી જ નહીં. જો તમે એવો કોઈ મળી ગયો ને એની વાત સાંભળે રાખી તો તમારું બધું ટળી ગયું સમજી લેજો, બધું બળ ખતમ થઈ જાય. ઘણા એવા ઢીલા પ્રથમના 17મા વચનામત પ્રમાણે ઢીલી વાત કરનારાઓ વધ્યા ને ત્યારે આ સત્સંગમાં બહુ ઢીલાશ આવી ગઈ, બહુ જ ઢીલાશ આવી ગઈ. માટે વાત કેવી કરવી? હિંમત વાળી. અને વાત કેવી સાંભળવી? હિંમત વાળી. વાલા ભક્તો, ભગવાનના સંતની વાતે સાંભળીએ અને પાછા ઓટલે પેટલે મંદિરે બીજી ત્રીજી બજારે બેસીને જે કુસંગી મિત્રો હોય ને એની ભેગા તાળીઓ દઈને ત્યાંય બેઠક જમાવીને પાછા વાત સાંભળીએ તો કોઈ દિવસ સત્સંગમાં પ્રગતિ થાય નહીં. ક્યારેય આપણી આજ્ઞા ઉપાસના દઢ ન થાય. સમજી જવું પડે કે આ શબ્દ સંભળાય જ નહીં, કાનમાં નખાય જ નહીં. શબ્દો તો એટલા બધા ખતરનાક હોય છે, અટાણે કાંઈ અસર ન કરે તો પડ્યા પડ્યા વર પાંચ વર પછી કોક દી અસર કરે. કોક દી આપણને કોઈકે કીધું હોય ને કે બહુ સામને સામને કરે છે તે ભાડ્યો હવે માપમાં રહે ને,
આ આયલા સત્સંગમાં કાંઈક રેડ્યા છો તો કાંઈ લાગશે એમ કે ત્યાં એમ અમે સત્સંગી જ છીએ, પણ બધું સમજવું જોઈએ. બસ ધડધડ ન કરાય સત્સંગને સાધુને, સમજ્યા? હા, હવે આ શબ્દ એને મેં પડ્યા હોય એમાં ક્યાંય પૈસાની તાણ પડે અને થોડુંક ભગવાન દુઃખ આપે ત્યારે ઓલા શબ્દ અંદરથી મડદા બેઠા થાય ને એમ બેઠા થાય અને યાદ આવે કે કહેતાથી હાસું. મેં નીકળી શિબિરો કરી, કાંઈ રેડ્યો નહીં, જો રેડ્યો હોત તો આ બધું કામ લાગે. હવે કાંઈ ભજન સત્સંગ કરવું નહીં, પૂજાય નહીં, હવે તો કામ કરવા માંડવું, સમજ્યા? મની ઇઝ ગોડ. લ્યો, ઓલા શબ્દો હવળીને બેઠા થયા, સાંભળેલા ને? કોઈકના અવગુણ કોઈકને કોઈકે નાખ્યા હોય ત્યારે કાંઈ અસર ન કર્યા હોય, પણ જેદી જેના અવગુણ એને નાખ્યા હતા એ વ્યક્તિએ એને કાંઈક તરસોડ્યો ને અપમાન કર્યું એટલે અંદરથી અહમનો કીડો હળવળે ને તરત એમ થાય ઓલો કહેતો તો એવો જ હતો, નકામો જ ટોક્યો ને. એટલે જો ઓલા ઝેર પડેલા શબ્દો માથે આવી ગયા, માટે ન સાંભળવાનું કોઈ દી સાંભળવું. હવે આપણે સરસ મજાનું અમૃત પીએ અને પાછા ઝેરે પીએ, બોલો. હા, ભગવાન ને ભગવાનના સંતો ભક્તોના ગુણ સાંભળીએ અને પછી કોકને અવગુણ આવ્યો એની પાસે બે નામ તોલો કરીને પાછા અવગુણ સાંભળીએ, બોલો. જાતના જીવ ખરા ને બધી વાતમાં રસ લઈએ, બોલો. સુંદર મજાના ફળ ખાઈએ ને પાછા મળી ખાઈ, આ સારું કહેવાય? ઉગમણા હેલ્લી નાથમણા હેલ્લી, ઉગમણા હેલ્લી નાથમણા હેલ્લી, કોઈ દી મંજિલ આવે ન્યા મોત આવે. એક વાર નક્કી થઈ જવી જોઈએ કે મારે જે પામવું છે એને પુષ્ટિ કરનારું જે હોય તે જ મારે સાંભળવાનું, બાકી સાંભળવાનું જ નહીં, માથાકૂટ નહીં. જો બગડ ગામમાં હતા એક હીરાલાલ, એ ડબલ રોલમાં સત્સંગ કરતા. કેવો? સત્સંગ અને કુસંગ બે કરે એને ડબલ રોલનો ખેલ કહેવાય. એ સત્સંગ કરતા અને કુસંગ કરતા. આપણને ખબર હોય કે ન હોય, આપણા જીવનની અંદર પણ આપણે ઘણો સત્સંગ કરીએ છીએ અને પાછા વળી કુસંગ કરીએ છીએ. જોઈ લેજો, આપણી જ લાઈફ જોઈ લો, થતું છે થોડું ઘણું. એકલો સત્સંગ કરતા હોત ને તો કેદાડાના અક્ષરધામને પામી ગયા હોત, પણ જીવ ખરા ને તે નેરો સત્સંગ ભાવતો નથી જેમ એકલું ઘી ન ભાવે એમ. પેલો કુસંગ જોઈ થોડોક, તે આખો દી સત્સંગ કર્યા પછી એ થોડોક કુસંગ કરે જીવ, પછી મજા આવે. બોલો, તે કેટલાય સત્સંગી બાઈઓ ભાઈઓને કેટલાય કુસંગીની યારે હેત છે ને એ એના મિત્ર છે ને એની યારે બેહે છે પછી જ રોટલા પચે છે, છોડી નથી એકતા એને. અને ઓલા કાંઈ સારી વાત કરે કોઈ દી, વાતની વાતે કાંઈક ને કાંઈક ટમકા મૂક્યા જ કરે. એ તો ભગવાનનું વાંકું બોલે, સંતોનું બોલે, સંપ્રદાયનું બોલે, ધર્મ નિયમનું બોલે, સારા સત્સંગી હોય એનું વાંકું બોલે કે તમારા ભગતડા બધા દિવાળીએ શિબિરમાં જાય કોઈ વાત સમજે નહીં, એવું કે કાંઈક ને કાંઈક બોલે. હવે આને એની યારે ભેત, એ કુસંગી જ મિત્ર હોય ઓફિસમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં, બજારે, ગામડે, શહેરે, ન છોડી શકતા આવા હડેલનો સંગ. એટલે સત્સંગ અને કુસંગ બંને ચાલુ, બોલો. હવે ક્યાંથી લાગે ભગવાનનું સ્વરૂપ વાલું? પહેલી વાત એવું થાય છે કે નહીં? આ સત્સંગમાં કોઈ મોળો પડી ગયો હોય, આજ્ઞા ઉપાસનામાં ઢીલો પડી ગયો હોય, એની વાતે સાંભળો ને તો તમને ઢીલા કરે. કોઈક ને બળ ન રહ્યું હોય અભાવ ગુણ આવવાથી ને એ પછી નિર્બળ વાતો કરે, તમને એમ થાય કે લે આ તો હારા ભગત છે ને વાત કરે હારી, પણ ભગત ઢીલા પડી ગયા છે, એની વાત અટાણે સાંભળી તો ઢીલો થઈ જાય. શબ્દમાં તો શક્તિ છે જ ભાઈ. બગડની વાત કરું, હા નજીક જ છે બગડ ગામ, ત્યાં નિર્દોષાનંદ બ્રહ્મચારી રહેતા હતા, વર્ષો પહેલાની વાત છે. અને એ ગામમાં હીરાલાલ ઝવેરભાઈ વાણિયા સત્સંગી હતા, પરંતુ કુસંગીની સોબત વાળા સત્સંગી હતા. કેવા? હા, કુસંગી ની સોબત વાળા સત્સંગી બોલો. આપણામાં એવા છે ઘણા, આ ઊંચો નથી કરાવતો પણ મનમાં સમજી જજો, કુસંગી ની સોબત વાળા સત્સંગી હોય ને. આ હીરાલાલ જવરભાઈ વાણી આવા હતા કુસંગી ની સોબત વાળા સત્સંગી. મંદિરે આવે, નિર્દોષાનંદ બ્રહ્મચારી નો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, પછી એક વાર કઈક વાત આવેલી કે શિક્ષાપત્રી નો પહેલો શ્લોક મહારાજે લખ્યો એમાં શ્રી કૃષ્ણ નું ધ્યાન મહારાજે ધર્યું છે, સમજાણું, તો એ કેમ હશે? એટલે નિર્દોષાનંદ બ્રહ્મચારીએ હીરાભાઈ વાણિયાને સમજાવ્યા કે ભાઈ, જ્યારે જ્યારે ભગવાન ધરતી ઉપર અવતાર લે ત્યારે એ રીતની રીત હોય છે કે પોતે કાંઈ પોતાને ભગવાન તરીકે જ કે એવું નહીં, પૂર્વે અવતારો હોય એને ભગવાન કે ને એનું ધ્યાન ધરે, પૂજા કરે. એનો અર્થ એવો નથી થતો કે સ્વામિનારાયણ ભગવાન નથી, હીરો કે, વાત બરાબર છે. પછી આ હીરાભાઈને એક અજુભાઈ ગઢવી હતા એ ગામના, અને બીજા ગૌરીશંકર જાની, એ બંનેની હારે ભારે હેત, અને એ બે સત્સંગના દ્વેષી, અને હીરાલાલ એના શ્રોતા, અને હોલ્યાભાઈ એના વક્તા. કોઈક સત્સંગના દ્વેષી હોય પણ જો એ આપણા શ્રોતા હોય ને આપણે વક્તા હોય તો વાંધો ન આવે, એનો દ્વેષ કોક દાડો ઓગળી જાય આપણી વાત સાંભળી સાંભળીને. પણ મારા બેટાનું એ વક્તા હોય ને આપણે શ્રોતા હોય એવું જોડું હોય ને તો મરી ગયા સમજો. એની વાતે ધીમે ધીમે આજ નહીં તો કાલ બે વર્ષે આપણને સત્સંગનો અભાવ થઈ જાય થઈ જાય. હા, કોઈ ગરીબ ભગતનો સંતનો અવગુણ આવી જાય, કારણ કે આપણા વક્તા રોજ એવી વાત કર્યા કરે મારી બેટી કોક દી કોક શબ્દ તોડી જ જાય. ત્યાં અજુભાઈ ગઢવી ને ગૌરીશંકર જાની બે હીરાવાણિયાને કે, પણ એવી રીતે કેવી રીતે હોય સ્વામી કેસ, પણ તારા સ્વામી કેસ પણ એમ ન હોય, તું આમ પૂછજે. એટલે હીરાવાણીઓ બીજે દી આવે, એટલે ઓલ્યા એ શીખવાડ્યું હોય ને એમ પાછો પૂછે. આ દુનિયામાં આવું બધું બહુ હાલે. એટલે વળી નિર્દોષાનંદ બ્રહ્મચારી હીરાવાણી અને સમજાવે, એટલે પાછો સમજી જાય. સ્વામી કે ને ત્યારે આને ગળે ઉતરી જતું, પણ પાછો ઓલ્યા કુસંગીની પાસે જે ન્યાય શ્રોતા થાય પાછો આવડો, આ હું વાળો બહુ ને બોલ્યા વળી, અને અગડમ બગડમ કઈક સમજાવી દે, પાછું સમજેલું હોય ને એ બગડી જાય, અને વળી મંદિરે આવીને સ્વામી પાછો પ્રશ્ન કરે. એ આમનામ ચર્ચાઓ કરતા હતા. પછી એક દિવસ ઘણો વાદ વિવાદ થઈ ગયો, અને નિર્દોષાનંદ બ્રહ્મચારી અતિશય અકળાઈ ગયા. ભગવાનના એ સંત હતા, એટલો બધો એને હીરા ઉપર મગજ વયો ગયો તેમ શરીર બ્રહ્મચારીનું ધ્રુજવા માંડ્યું, અને અતિ વેગથી હીરાને કહ્યું, ઘરે ગાંડિયા જતો રહે, તું તો હાવ મૂરખને ગાંડો છો, એમ કહી અને પોતે તરત જ બગડ મંદિરના સિંહાસનની બાજુમાં એક ઓરડો છે એમાં જતા રહ્યા, અને મહારાજનું સ્મરણ કરવા માંડ્યા કે આજ ભારે કરી મારે આજ ક્રોધ થઈ ગયો, એટલે માથે શાપ દેવાઈ ગયો. અને આ બાજુ આ હીરાને તરત જ મગજ ખસી ગયું, તરત જ. બગડ મંદિર ઊંચી ઝેર વાળું છે, ઊંચી પરથારનું, ત્યાં હીરો મંદિરના ઊંચી પરથારના ઝેર ઉપરથી સીધો હેઠો કૂદ્યો, અને ઠેકડા જ માંડ્યો મારવા, તે હનુમાનજી જેમ ઠેકડા મારે. બગડ મંદિરની બાજુમાં એક વાવ છે, તે દોડીને વાવ ઠેકી ગયો, બધા લોકો જોવા માંડ્યા, અને ગામમાં દોડા દોડ કરવા માંડ્યો. એટલે સંતને કોપ કરાવ્યો ને તે શાપ લાગી ગયો. હવે વલ્યો હજુ ગઢવી અને ગૌરીશંકર જાયની હું હા ઘાલી દેવાના, મને કયો જોઈ, એ હાજો કરી દે. એની વાત સાંભળી સાંભળી કરતો કુસંગીની, બોલો એ કુસંગી હવે આનું શું સારું કરશે? માટે મહેરબાની કરજો, કોઈ પણ બાઈ ભાઈ એવાને આ સંગે નો ઉઠ બેઠક રાખતા, એવાની વાતો નો સાંભળતા, કોઈક દિવસ દાડો ઉઠી જાય. આ હીરાનો ઉઠી ગયો. ધર્મભક્તિ રહિત માણસની વાત સાંભળી સાંભળીને હીરાનું અધપતન થઈ ગયું, અને મોટા પુરુષના અપરાધથી તે ઘણો ભણેલો અને બુદ્ધિશાળી હતો છતાં પણ ગાંડો થઈ ગયો, અને પછી ક્યારેક કપડાય નહોતો પહેરતો, અને જ્યાં ત્યાં ગામમાં ઓટલે પેટલે બીજે ત્રીજે પડ્યો રહેતો, ભૂખ્યો થાય ને ત્યારે ભીખ માગી ખાતો. ક્યારેક સત્સંગીને ઘેરે આવીને રોટલો માગતો, ત્યારે અમુક સત્સંગી કહેતા વતનાવત બોલતો રોટલો દે, એને વતનાવત કંઠે હતા તે ઊભો ઊભો વતનાવત બોલે. ક્યારેક હરિભક્તો કે પત્ર બોલ, ત્રિપત્રી બોલ, આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વરણી રાટ બોલે ઊભો ઊભો કીર્તન બોલાવતા હરિભક્તો. પછી રોટલા આપતા તે ખાતો હતો, આમ ભજન કરાવીને હરિભક્તોને ખવડાવતા. આવી રીતે આખી જિંદગી રીબાઈ રીબાઈને મરી ગયો. આ વાત મને જેણે નજરે જોઈ હતી ને તે બગડના ધરમસિંહ દાદા કુંભારે કરી હતી. એ કે મેં જોયેલો, અમે રોટલા ખવાડેલા. તે નિર્દોષાનંદ બ્રહ્મચારી યારે વિવાદ કરી કરી કર્યો તે ગાંડો થઈ ગયો. માટે કુસંગી યારે કોઈ હેત રાખશો, આપણે હીરાલાલ જેવા સત્સંગી નથી જ થવું. કુસંગીની સોબતવાળા સત્સંગી, તે અમૃત પીવે અને પાછા જ્યારે પીવે, સત્સંગ કરે ને પાછો કુસંગ કરે. એકવાનું કરીએ ને તો ભવસાગર તરીએ. હવે આ માર્ગ લીધો જ છે, પછી આ જ માર્ગ રાખીએ તો સારું. ઘડીક આમ હાલીએ ને ઘડીક આમ હાલીએ, કોઈ દિવસ ઠેકાણે પૂગીએ નહીં, ન્યાની આટા મારીને મરી જઈએ, મેં હમણાં કહ્યું એમ. માટે વાલા ભક્તો, જેની વાત સાંભળવાથી આપણા ધર્મમાં ખોટ આવી જાય, આપણી ઉપાસનામાં ઉણપ આવી જાય, એની વાત નહીં સાંભળવી. એવાના મોઢેથી ભગવાનની કથા વાર્તા નહીં સાંભળવી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતે વડતાલના 12મા વચનામૃતમાં એમ કહ્યું છે કે ભાઈ, એવાના મુખથી ભગવાનની કથા વાર્તા સાંભળે તો ફાયદો તો ન થાય, ઉલટાનું નુકસાન થાય છે. નુકસાન જો, શ્રી હરિ કહે છે, જેમ રાજા હોય ને તે નપુંસક હોય ને તેનું રાજ જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં, અને સર્વ મલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં, તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે તો પણ તેને કરીને કોઈનું કલ્યાણ થતું નથી. હું સાંભળે તોય, ભાગવત ગીતા જેવા સદગ્રંથ સાંભળે તોય કાંઈ કલ્યાણ થતું નથી. અને વળી જેમ દૂધને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. જો દાખલો જો, તેમ મહાત્મા સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ, એ જીવમાં અનિશ્ચય રૂપ જ્યારે પડી ગયું છે, એને પોતાને ભગવાનમાં ભક્તિ કે ભગવાનનો નિશ્ચય નથી સર્વોપરી, તો એના મુખ થકી ગીતા ભાગવતને જો આપણે સાંભળીએ તો ક્યારેય આપણું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. મહારાજ કે શું કીધું? મૂળગું ભૂંડો થાય છે. માટે જેનામાં નિશ્ચય નહીં, ભગવાનનો ભક્તિ નહીં, એવાના મોઢેથી ગીતા ભાગવત કે સત્સંગી જીવન કે વચનામત કે શિક્ષાપત્રી વગેરે કાંઈ ન સંભળાય, ઉલટાનું આપણું જે હોય ને એ જાય. સાવધાન રહેવું જોઈએ, સમજવું જોઈએ. બધી ઝીણી ઝીણી વાતો ઘણી છે. વચનામતની જ વાત નીકળી તો સાંભળો, પ્રથમનું 9મું વચનામત શું કહે છે કે જેને પૂર્ણ કામ પણ ન મનાતું હોય તેના મુખથી પણ કથા ન સાંભળવી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે, બસ મારો મોક્ષ થઈ ગયો છે, એનાથી જ આનંદમાં હોય, પણ મને તેજ દેખાય, મને ઐશ્વર્ય દેખાય, મને અક્ષરધામ દેખાય તો મારો મોક્ષ થયો કહેવાય, આવું જેને રહેતું હોય ને એના મુખથી કથા વાર્તા ન સાંભળવી. જે ભગવાનના દર્શનથી જ સંતુષ્ટ હોય, બસ મૂર્તિ બીજું મારે કાંઈ જોઈ નહીં, તેજ ફેજ ઐશ્વર્ય પ્રતાપ આવા હોય એ નિશ્ચયવાળા કહેવાય ને એના માટેથી કથા સાંભળાય. લ્યો વળી કારિયાણીના 10મા તો એમ કહ્યું મહારાજે કે આજ્ઞા ઉપાસનામાં ભંગ પડાવે તેવાના મુખનું વચન ભૂલમાં પણ ન સાંભળવું. જોયું? કારણ કે ભગવાન સ્વામિનારાયણ વનવિચરણ કરતા કરતા નાવલી ગામ નીકળેલા. એ વખતે નાવલીના લાલદાસે બ્રહ્મભોજન કરાવેલું, બધા બ્રાહ્મણ જમવા આવેલા, તે વર્ણિ વેશે મહારાજ પણ ત્યાં જમવા ગયેલા. જમીન મહારાજ રાજી થયા એટલે લાલદાસને મહારાજે વરદાન આપ્યું કે તમારે ઘેરે એક મુક્ત પુત્ર પણ અવતાર લેશે. પછી એમને ઘેરે એક મુક્ત આવ્યા, એનું નામ કશિયાભાઈ પાડેલું, શ્રીજી મહારાજના આશીર્વાદથી જન્મેલા. હવે આ મુક્ત હતા પણ વેદાંતિનો સંગ થયો. તે એમની વાત સાંભળતા ને એમનો સમાગમ કરતા કરતા કશિયાભાઈ વેદાંતિ થઈ ગયા. તે ભગવાનને નિરાકાર માનવા માંડ્યા. પછી ભગવદાનંદ સ્વામી એમને મળ્યા અને સ્વામી એની અરે બેઠા પણ વાત માને નહીં. પછી એક દિવસ ને એક રાત એક ધારી ચર્ચા કરી ભગવદાનંદ સ્વામી હર્યા કશિયાભાઈએ. અને ભગવદાનંદ સ્વામીએ બળભરી વાતો કરીને કશિયાભાઈને સાકારની પ્રતીતિ કરાવી ત્યારે હરખું થયું. સાંભળ્યું તમે? મુક્ત હતા તો અસર શબ્દની થઈ ગઈ. માટે મહારાજે કહ્યું કે એવા નિરાકાર પ્રતિપાદનના શાસ્ત્ર ન સાંભળવા. આગળ આવશે. શ્રી હરિએ આ શિક્ષાપત્રીમાં શ્રવ્યા શ્રવ્ય વિવેક ઉપર 9 શ્લોકો લખ્યા છે. કેટલા? એટલો બધો વજન છે. સંભળાવી દો 9-9. આપણે જે 25મો શ્લોક વાંચીએ છીએ એ તો 10મો, બાકીના 9. જો 21મા શ્લોકમાં કહ્યું કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ કચિત. ભગવાન કહે છે કે આ 6ની નિંદા કરવી નહીં. અને આવ્યું સાંભળવાનો વિવેક આવ્યો કે ન આવ્યો? દેવતાની તીર્થની બ્રાહ્મણની સતીની સંતોની વેદોની નિંદા ન સાંભળવી. શ્રવણ વિવેક આવ્યો કે ન આવ્યો? આ આગીના પડે. હવે આગળ ચાલો 34મા શ્લોકમાં જ્ઞાન વાર્તા સુતિર નારિયા મુખાત કાર્ય ન પુરુષય. આ બધા શ્લોકો આવવાના જ છે હમણાં જ. ન વિવાદ સ્ત્રિયા કાર્યો ન રાજના ન ચ તજ્જનેહી. જો સ્ત્રીના મુખ થકી ભગવાનની જ્ઞાન વાર્તા પણ છે વિવેક, ન સાંભળવું આવ્યું? જો જોયું, 7 શ્લોક નેગેટિવ છે, નિષેધાત્મક છે, અને 2 શ્લોક વિધેયાત્મક છે, એમ 9 શ્લોક છે. સ્ત્રીના મુખથી જ્ઞાન વાર્તા ન સાંભળવી. પછી આગળ કૃષ્ણ કૃષ્ણ અવતારણામ ખંડનમ યત્ર યુક્તિભી કૃતમ સ્યાત તાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. જે શાસ્ત્રમાં ભગવાનના અને ભગવાનના અવતારનું ખંડન હોય તો એ શાસ્ત્રને ન માનવું કહેતા ન સાંભળવું, ન વાંચવું. આવ્યું? 170મો શ્લોક શૃંગાર વાર્તા ન નૃણામ કાર્યા શ્રવ્યા નવય ક્વચિત. લો, પહેલો હતો 21મો શ્લોક, અત્યારે કીધો 29મો. આ છે વિધવા ધર્મમાં કે વિધવા જે નારીઓ છે તેમણે પુરુષના શૃંગાર સંબંધી વાતો સાંભળવી. જો આવ્યું શ્રવણ વિવેક, સાંભળે તો ઉપાજ થાય. પછી તાસામ વાર્તા ન કર્તવ્યા ન શ્રવ્યા ચ કદાચન. 176મો શ્લોક આ સાધુ ત્યાગીનો છે, એમણે પણ એવી વાર્તાઓ સાંભળવી નહીં. પછી 199મો શ્લોક ગ્રામ્ય વાર્તા ન કાર્યા ન ચ શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ. જો સાધુ સંતોએ ગ્રામ્ય વાર્તા કરવી નહીં અને બુદ્ધિપૂર્વક સાંભળવી પણ નહીં. આવ્યો નહીં સાંભળવાનું? આટલા 7 શ્લોકો આપણને મહારાજે લખીને આપ્યા છે કે આ ન સાંભળવું, આ ન સાંભળવું, આ ન સાંભળવું, આ ન સાંભળવું. બોલો, નાની એવી શિક્ષાપત્રીમાં 10 શ્લોક તો ખાલી શ્રવણ વિવેકના છે. કેટલા? 10 શ્લોક. આપણને આ વાત કેમ ધ્યાનમાં નથી? તે હારું સાંભળીએ અને પાછું મોડું સાંભળીએ. ગધેડો ગંગામાં નાય પાછો મહણની રાખમાં આળોટે. આવા છીએ આપણે. બોલો વાલા ભક્તો, આપણે આ બાબતમાં હવે જરા સાવધાન થઈ જઈશું ને? આટલું બધું તો ક્યારેય વિચાર્યું નહોતું, આ વખતે વિચાર્યું. હવે 2 શ્લોક જે પોઝિટિવ છે એ કહીએ, કારણ કે નબળું શ્રવણ ટાળવા માટે સારું શ્રવણ અવલંબવું જોઈએ. સારા શ્રવણને આધારે જ નબળું શ્રવણ છૂટે છે. સારું ખાવાનું મળે તો જ આપણે નબળું ખાવાનું છોડીએ, સારું ખાવાનું ન મળે તો ભૂખને મારે નબળું ખાઈ લઈએ. એમ સારું શ્રવણ મળે જ નહીં તો પછી કાંઈક તો સાંભળવું, ને સાંભળ્યા વગર રહી ન શકીએ એટલે ગમે તેવું નબળું સાંભળી લઈએ. માટે સારું સાંભળવાનું જથ્થાબંધ આપણે તૈયાર રાખવું જોઈએ. આપણા લેપટોપમાં, આપણા મોબાઈલમાં, બીજે ત્રીજે ખૂબ સારું સાંભળવાનું ભેગું કરી રાખવું પડે, એટલે નબળું સાંભળવાનો મોકો જ ન મળે. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાચ પરમાદર, જો તે પરમાત્માની કથા વાર્તા કરવી અને પરમ આદર થકી સાંભળવે. આ સાંભળ્યા કરીએ બીજું સંભળાય નહીં. અમારે અહીંયા કુંડળમાં બધા સમર્પિત બાપાઓ ને હરિભક્તો બધા મોબાઈલમાં જ્યાં સેવામાં હોય ત્યાં અખંડ શું સાંભળે છે? કથા. એટલે એને નબળું સાંભળવાનો મોકો આપ્યો જ નહીં કાનને, બોલો. એટલે જો દિવસે દિવસે ભક્તિ પ્રેમ ઉપાસના ધર્મ નિયમ બધું વધતું જ જાય. જે લોકો 10 કલાક 12 કલાક 16 કલાક કથા સાંભળવા મંડાઈ પડ્યા ને બીજું સાંભળવાનું બંધ કર્યું, તમે એની પ્રગતિ જોજો. એ ભાઈ હોય ભાઈ હોય, વર બે વરમાં તો મુક્ત થઈ જાય. એક ધારું આનું સાંભળ્યા કરે, બીજું સાંભળે જ નહીં તો સડસડાટ દેહભાવ ટળે ને ભગવાન મળે. બોલો, કરો અખતરો ખોટું હોય તો. પણ ઘડી ખારું સાંભળીએ ને પછી વળી પાછું નબળું લઈને બેસીએ, એમાં કઠણાઈ થાય છે. પ્રગતિ એટલે નથી થતી, સમજા? એ ગરીબ ભગતે મને પૂછેલું, મને કે મારી પ્રગતિ કેમ નથી થતી, મને ભગવાનમાં હેત વધતું નથી, સંતોમાં કાંઈ લાગણી પ્રેમ થતો નથી, એનું શું કારણ? હું આમ કથા વાર્તા સાંભળું છું, સત્સંગમાં આવું છું, શિબિરમાં આવું છું. મેં કહ્યું, તમે કથા વાર્તા સાંભળો છો, અમને સાંભળો છો, ને પછી પાછા એવા બધા નહીં સાંભળો છો, ન્યાય બધો આનંદ કરો છો ને તાળીઓ દો છો, એટલે નથી થતું હેત. તાકા એ વાત છે, મારે પાછી એવો બધો સંઘ ને બેઠક ઉઠક ને બધું કરું કે મંદિરે આવીને કથા વાર્તા સાંભળે અને પછી મંદિરેથી બહાર નીકળીને જે ઓલી ઠઠ્ઠા ટોળી હોય ને એમાં જઈને પાછો બેહે, બે લબકા ન્યાચી લે, સમજ્યા? એટલે મંદિરે જે કથા ભજન કર્યું હોય એના ઉપર જથ્થાબંધ પાણી ફરે. ત્યાં આમના 1000 વર્ષ સત્સંગ કરે તો એ પ્રગતિ ક્યાં થાય? આવા ઘણાય કુસંગી સત્સંગી છે. સત્સંગ કર્યા પછી થોડો કુસંગ કરે પછી જ એને ઊંઘ આવે. બોલો, સાંભળો છો કે નહીં? જો આ તો શિક્ષાપત્રી ભાષ્યની કથા છે. હા, અહીં કાંઈ મહારાજના મોટા મોટા ચરિત્રો મહિમાની વાતો કરીને રાજી થઈ જવાની વાત નથી. આમાં જ બધું તોલામ આવે. છોટરા કાઢ નાખે, મહારાજનો લખેલો ગ્રંથ છે, પોપા બહેનનું થોડું રાજ છે. બધાને જેવું જેનું વર્તન હશે એવું ભખાભખ દેખાઈ આવશે. હા, અહીં મારે ખામી છે, હા આ ભૂલ મારામ છે, આ કસર મારામ છે, આવી નબળાઈ ખરી ખબર પડી જાય થોડી ઘણી હશે તોય દેખાય. દેખાય છે કે નહીં? વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમ ઉત્સવે, વાદિત્ર સહિત ઉત્સવને દિવસે કીર્તન ગાવા સાંભળવા. જો સાંભળવાનું એવું કીર્તન ગાવા સાંભળવા. વળી શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંધ આદરાત પ્રત્યમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતે. વળી ભાગવત નો દસમ સ્કંધ વર્ષો વર્ષ પ્રેમથી સાંભળવો. આવ્યું સાંભળવાનું? આમ ભગવાન સ્વામિનારાયણે 9 ને આપણે વાંચીએ છીએ તે 10મો એમ 10 શ્લોક શ્રવણ વિવેક ઉપર જ લખ્યા છે. કેટલું બધું આ ઇન્દ્રિયને સોકડું માર્યું મને કયો છે. જુઓ, રસના ઇન્દ્રિયો ઉપર 2 શ્લોક લખ્યા છે, 2 જ, એકલી રસના ઇન્દ્રિયમાં 2, પણ આ શ્રવણ ઇન્દ્રિય ઉપર તો 10 લખ્યા. હું સમજાવે છે, કહો જોઈએ આ વાત હું સમજાવે છે. કોઈ દી ન જાણી હોય, ન સમજી હોય એવી વાત છે ને. ઘણાયના મનના પ્રશ્નનું સમાધાન થઈ જશે કે મને ભગવાનમાં પ્રેમ કેમ વધતો નથી, મારો સત્સંગ મજબૂત કેમ નથી થતો, એનો આજ ઉત્તર મળી ગયો, આજ જવાબ મળી ગયો. હીરાલાલ જેવા છીએ આપણે, કુસંગીની સોબત વાળા સત્સંગી. બોલો, ક્યાંથી ભગવાનમાં ડરતા થાય વાલા ભક્તો? આ રીતે શ્રવણ વિવેક ભગવાન પુરુષોત્તમે પોતે બતાવ્યો છે, કારણ કે તેનાથી આજ્ઞા ઉપાસનાની શુદ્ધિ થાય છે. શ્રવણ વિવેક થી કોની શુદ્ધિ થાય છે? આજ્ઞા ઉપાસનાની. અને તેને માટે જો આજ્ઞા ઉપાસનાની શુદ્ધિ કરવી હોય તો શ્રવણ શુદ્ધિ જરૂરી છે, જરૂરી છે. અને તે શ્રવણ શુદ્ધિને માટે સંગ શુદ્ધિ આવશ્યક છે. તમે એવાનો સંગ રાખો તો કોઈ દિવસ શ્રવણ શુદ્ધિ શક્ય નથી. ને શ્રવણ શુદ્ધિ શક્ય નથી તો આજ્ઞા ઉપાસનાની શુદ્ધિ શક્ય નથી. એકડ એક સંગ હારો કરો, નહીં તો નબળા શબ્દ કાનમાં પીડ્યા જ કરશે. ચાલો હવે પ્રશ્ન ઉઠી ગયો એક, કે આ કથા વાર્તા ન સાંભળીએ તો કથા કોને કહેવાય ને વાર્તા કોને કહેવાય, એનું લક્ષણ જોઈ લઈએ. કથા એટલે સશાસ્ત્ર વાંચવા, સાંભળવા, વિવરણ કરવું, આ બધું કથામાં ગણાય છે. વાર્તા એટલે જ્ઞાન ગોષ્ઠી કરવી, પ્રવચન સાંભળવું, પ્રશ્નોત્તરી, સહજ વાતચીત કે કાંઈક જાણવાની ઈચ્છાથી સલાહ વગેરે લઈએ, તે બધું વાર્તામાં આવે. ગ્રંથને રાખીને જે વંચાય કહેવાય એ બધું કથામાં, અને વગર ગ્રંથે એમનામ આપણે બેહીએ ને બધી વાતો કરીએ તે વાર્તા કહેવાય. કથા વાર્તા ન સાંભળવી, કથા એની વાર્તા એની, એવાના મુખેથી. હવે કાંઈક વિશેષ લક્ષણો જાણવાની કોશિશ કરીએ કે જેની કથા વાર્તા વર્જ છે તેના લક્ષણો શું, કેવા કેવા માણસની કથા વાર્તા ન સાંભળવી. એક બે વાત આવી ગઈ, પ્રથમનું, નવમું, કાર્યનું, દસમું, એ બધામાં કીધું, એ તો સાચું. પણ આગળ એક વાત બાકી કે એને સાંભળતા આપણે નીચે ધર્મ ભક્તિમાંથી પડી જઈએ, પણ તોય ખબર ન પડે કે કોની વાત સાંભળતા પડી જઈએ. તો જેને પોતાને આજ્ઞા ઉપાસના ડરતા નથી એવાની વાતમાંથી આપણે જોખમ કરવું, આપણી ડરતા મટી જાય. અને તે દ્રઢ કરવાની એ ભાઈને રુચિ પણ નથી. બોલો, આજ્ઞા ઉપાસના દ્રઢ નથી ને રુચિ નથી તો એની વાત નહીં સાંભળવી. પ્રથમના હત્રમાં પ્રમાણે એ તો કેવો દાખલો દે, ગાડીમાં સ્પીડ ભલે 160 લખી હોય પણ એટલી હંકાય નહીં, તેમ ભલે 112 શ્લોક હોય પણ એટલા બધા પળાય નહીં, એમ કઈ ઢીલા પાડે, બે ત્રણ આગીને ઓછી કરાવે આપણને. આવાના મોઢેથી કથા સાંભળવી નહીં. જે નાસ્તિક હોય એને મોઢે જ ન સાંભળી, જે અભાવ અવગુણિયા હોય એને મોઢે જ ન સાંભળી, એ ભખ લઈને અભાવ બોલે. સત્સંગમાં બેઠો હોય, કથામાં બેઠો હોય, પણ કોકનું કાંઈક નબળું ગોતીને ભખ લઈને અડકે પડકે કે, ત્યારે સમજી લેવાનું કે આવડો આ દૂતપાકમાં ડોયો ડખોળ્યા કરવાનો છે, બધું કઈ જામમાં દેવાનો નથી. સત્ય ધર્મ નીતિ વગેરેનો મહિમા ન હોય, એની એલર્જી હોય, આવા બધા માણસોના મોઢેથી કથા વાર્તા ન સાંભળવી, એના લખેલા લેખ ન સાંભળવા, ને એનું લખેલું પુસ્તક ન સાંભળવું. ત્યાં સુધી આ બધું સમજી લેવાનું, ન સાંભળવું એનો અર્થ ભેગો ભેગો ન વાંચવું એવો થઈ જાય છે, એટલે કરી લેવો. કેવી કથાને કારણે આપણે આજ્ઞા ઉપાસનામાંથી પડી જઈએ છીએ? તો ગ્રંથના વાક્યનું બાનું લઈને, ગ્રંથના વાક્યનું પ્રમાણ ટાંકે એનું બાનું લઈને પોતે પોતાના મનમાં ધારેલી વાતને વજન દઈ અને શ્રોતાઓમાં બેહાડતા હોય. જેમ કે ગ્રંથ તો સાકાર પ્રતિપાદન કરતો હોય, પણ પોતે નિરાકારવાદી હોય તો ગ્રંથનો અર્થ મરડી ગમે તેમ કરી ભગવાનને નિરાકાર પ્રતિપાદન કરી બતાવે. જોયું તમે? માટે આવાના મોઢેથી કથા વાર્તા ન સાંભળવી. એ કેવી વાતો કરે અમુક અમુક ખબર છે? આમ આપણને એમ લાગે કે આ તો હું પણ વાતો કરે છે. હે ભગવાન કૃપા કરે તો જ પડે, હમણાં મેં કીધું એવું, આપણું કર્યું કાંઈ થતું નથી, એમ કઈ પાળનારાને ઢીલા પાડે મોડી. હા, અમે નરસંડા હતા ને ત્યારે એક ભાઈ મંદિરે આવ્યા, એટલે મેં એને પૂછ્યું કે કેમ હમણાં જ દેખાતા નથી, ત્યારે ભગવાન હમ હાથ કરીને મને કે એ લાવે તો હોય. મેં કીધું એની તો ઈચ્છા ખરી જ ને? નહીં, એની મરજી વિના તરણું તૂટે નહીં. મને કે એની મરજી હોય તો રોજ મારે હવાય જ ને. મેં કહ્યું એને મરજી વિના લખ્યું હોય છે રોજ ભગવાનને મંદિરે જવું. મને કે મારી મરજી વિના તરણું તોડાય નહીં. એની ઈચ્છા થઈ તો હવે ક્યારે આવશે? મને કે એની ઈચ્છા થાય ત્યારે. એટલે અમુક આવા હોય છે, ખબર કાંઈ પડે નહીં, કરવું હોય નહીં, બાયફા કરે એમને. હવે આવાની વાતો સાંભળીએ તો આપણે એના જેવા થઈ જાય. એક વાત ધ્યાનમાં લ્યો, ભગવાન જ એક કરતા છે એ વાત સાચી, પણ એ દંભી જ્ઞાનના બાના હેઠે કર્તવ્ય ભ્રષ્ટ થવાનું ક્યાંય લખ્યું નથી. ભગવાન કરતા આરતા છે એવા દંભને ધારણ કરીને કર્તવ્ય ભ્રષ્ટ થવાનું ક્યાંય લખ્યું નથી. માટે એવી વાતો કરવી નહીં અને સાંભળવી નહીં. અર્જુન ભગવાનને કરતા માનતા જ હતા, પણ ભગવાનની આજ્ઞાથી યુદ્ધ કર્યું કે ન કર્યું બોલો? એમ ભગવાને જે કાંઈ આજ્ઞા કરી હોય તે પાળવી જોઈએ. ભગવાનને કરતા માનીને પાળવાનું છોડી દેવું, એ મંદિર લાવે તવાય, એ એકાદશી કરાવે થાય, એ આમ કરાવે થાય, કરતા કરતા તો એ છે, આપણે ક્યાં છીએ? ઘણાય ડાયા ડાયા હારા ગણાતા ભાઈ ભાઈઓને ભાન નથી રહેતી. આ રીતે મોટી જ્ઞાનની કરતાપણાની વાતો જીકે ને, વાસ્તવિકતા એમાં કાંઈ હોય નહીં, અને પોતે પાળવાનું મૂકી દે ને બીજાને મુકાવી દે. માટે એવા ઝીણા કુસંગથી હવે સાવધાન રહેવું અને ભગવાનની આજ્ઞાને વળગ્યા રહેવું તો ભગવાન શ્રી હરિ આપણા ઉપર રાજી થાય થાય ને થાય. ધર્મમાંથી પાડી નાખે એવા વ્યક્તિની વાત ન જ સાંભળવી. લ્યો હા, અમારે મનીષભાઈ બાબુભાઈ હોની હમણાં સત્સંગમાં ઘણા આગળ વધે છે, આવ્યા છે કે નહીં? એનો એક નાનકડો પ્રસંગ છે, અમારે વનરાજ ડોડિયા વાત કરશે. માઈક આપો જોઈ.
ગુરુજી, મનીષભાઈ બાબુભાઈ સોની હાલ તે અત્યારે લીંબડી રહે છે અને આપણા આત્મીય સભ્ય છે. ગઈ 23/10/2013 ના રોજ અમારે સુરેન્દ્રનગરમાં વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવનગર અને લીંબડી આ બધા હરિભક્તોની ગ્રુપ સભા થાય છે, તો એ આવતા હતા ગ્રુપ સભામાં રાત્રે લીંબડીથી.
બરોબર.
અને લીંબડીથી પછી એ ટેમ્પામાં બેઠા, તો ટેમ્પામાં બેસતા તો બેસી ગયા, તો ટેમ્પામાં બીજા બે વ્યક્તિ બેઠા હતા,
કુસંગી
હતા. અને એ ટેમ્પો ચાલુ થઈ ગયો એટલે એમને પોતે ધીમે ધીમે વાત ચાલુ કરી, આમ ધર્મ વિરુદ્ધની.
બરાબર.
પછી વાત કરતા કરતા એટલા બધા આગળ આવી ગયા, આપણા સોમનાથ સંપ્રદાયમાં ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી, એના જે અર્થ છે, શબ્દના અર્થ, મહારાજના મંત્રના અર્થ, એ કંઈક વિચિત્ર વિચિત્ર કરવા લાગ્યા. પછી મનીષભાઈથી આવું સહન ન થયું એટલે એમને તો કેમ કેવું, અને સભામાં આવવાનું મોડું થાય એટલે ઉભો રાખાય ને ઉતરી શકે એમ નહોતા.
બરાબર.
એટલે એમના મોબાઈલમાં 2-3 ગીત હતા, કીર્તન હતા, એટલે એમને મોબાઈલમાંથી કીર્તન એક કાને સાંભળવાનું ચાલુ કર્યું અને બીજા કાનમાં આંગળી ભરાવી દીધી.
વાહ.
પછી આવી રીતે જતા હતા તો વઢવાણ આવ્યું એટલે એમને કીધું કે હવે એક ભાઈને ફોન કર્યો અમારા હરિભક્તોને કે ભાઈ તમે જોરાવરનગર આપણે સભા છે પરસોત્તમ ભાઈ ઘરે, તો તમે જવાના છો? તો એમને કહ્યું કે હા, અને હું હજી વઢવાણ જ છું. તો મનીષભાઈ કે હું અહીંયા વઢવાણ ઉતરી જાઉં, મારે આગળ સુરેન્દ્રનગર જવું નથી. એટલે ઓલા ટેમ્પાવાળા ભાઈને કીધું કે ભાઈ ઊભી રખાવો ગાડી, મારે ઉતરવું છે. તો ટેમ્પાવાળા ભાઈ કે તમે જ કહેતા હતા ને સુરેન્દ્રનગર જવાનું છે, તો કે હવે મારે અહીંયા ઉતરી જવું છે, મારે જોરાવરનગર જવાનું છે ને. એટલે તો ટેમ્પાવાળો માથાનો, એ કે હું જોરાવરનગરથી આંકીશ કે સુરેન્દ્રનગર જવા માટે.
વાહ.
તો આ કે તોય ના, મારે અહીંયા ઉતરી જ જવું છે. અને એ વાત સાંભળવાની ન થાય એટલા માટે મનીષભાઈ અહીંયા વઢવાણ વચ્ચે રાત્રે ઉતરી ગયા અને બીજા હરિભગતની ગાડીમાં સુરેન્દ્રનગર ગ્રુપ સભામાં આવ્યા. અને એમ વિચાર્યું કે આવું હું સાંભળીશ તો હું મહારાજની આજ્ઞા નહીં પાળી શકું અને મારા કદાચ ધર્મમાં ખોટ આવે, એટલે એમને વાત ન સાંભળી.
વાહ 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 વાહ. આને કહેવાય શ્રવણ વિવેક. સાંભળવાનું ન હોય એ ન જ સંભળાય. જોકે આ વાત એમની થઈ, પરંતુ અહીંયા બેઠેલા સંતો હરિભક્તો બધા જ આવો વિવેક રાખતા હશે. હવના આવા અનેક પ્રસંગો હશે, આપણને જાણ ન હોય એટલે અમે કાંઈ અહીંથી એ વાત કરતા ન હોઈએ, પણ તમારા જીવનમાં તમે ઘણી રીતે ન સાંભળવાનું છોડ્યું હશે, ઘટનાઓ ઘટી હશે. એ બદલ તમને એ બધાને ધન્યવાદ છે કે તમે ભગવાનની આ રીતે આજ્ઞા પાળીને જેને સાંભળવાની ભગવાને ના પાડી છે તેને નથી સાંભળતા, અને એટલે જ તમે આ સત્સંગમાં બેઠા છો અને આગળ વધતા જાવશો. જો શ્રવણ વિવેક ન હોય તો એક શિબિર ભરાય ને પછી બીજી શિબિરમાં ન અવાય, કાં 2-3 ભરીને પછી બંધ થઈ જવાય. કાં તો ભલે દર દિવાળીએ શિબિર ભરીએ પણ આપણું અંગ વધે નહીં. શ્રદ્ધા ભક્તિ ને પ્રેમ સંસારમાંથી ઘટીને ભગવાનમાં વધારે ન થાય ન થાય. અને જો કોઈને ભગવાનમાં પ્રેમ ન વધતો હોય તો સમજી લેવાનું કે કાંઈક શ્રવણ વિવેકમાં ભૂલ છે. બોલો, આ પરમ સત્ય વાત છે. એક ભાઈ વડતાલ મારી કથા સાંભળવા આવતા. દર પુણ્યમે પહેલા હું વડતાલ કથા કરતો આસને. પછી કથા સાંભળીને ઉઠીને પછી બહાર એમ કહેતા છીએ કે જ્ઞાન સ્વામીની કથા એક કલાક સાંભળી, પણ કે જો આમનામ આમને સાંભળ્યા કરીએ ને તો સંસારના ન રહી. માટે હવે કોક અજ્ઞાન સ્વામીને એક કલાક સાંભળવા પડશે કે પછી વ્યવહાર કરીએ એવા થવા હે, એમ કહેતા સાંભળ્યો. એટલે જો આમને સાંભળ્યા કરીએ ને તો બધો મોહ મટી જાય અને ભગવાનમાં જોડાઈ જવાય ને મારા બેટાનું બધું છૂટી જાય, એવા ન છૂટું હોય. એટલે ઘણા માણસો એવા છે કે જે સારું સાંભળ્યા પછી મોડું સાંભળે. એટલે મેં હમણાં કીધું હતું ને એવું અદભુત વાતું છે. અમારા બોટાદના વલ્લભભાઈ દિયાળભાઈ પૂજારી આવ્યા છે કે નહીં, એમના ઉપર અમે રાજી છે. ક્યાં છે? એટલે અહીંયા આવો ને ભાઈ તારે. અને મહેશભાઈ દેવજીભાઈ કળથિયા વક્તા, હાલ્યો એ કઈક વાત કરશે ત્યાં બેઠા બેઠા. વલ્લભભાઈ અહીં આવશે. હા, અમારા વલ્લભભાઈ છે, એમની વાત આપણને કાંઈક પ્રેરણા આપે એવી છે. અત્યારે તેઓ બોટાદ સત્સંગ હોલમાં પૂજારી તરીકે સેવા આપે છે. તો મહેશ દેવજી કળથિયા વલ્લભભાઈ વિશે બોલશે. અમારે વલ્લભભાઈને અહીંયા બધાના દર્શન થાય એટલા માટે બોલાવ્યા. બોલો લ્યો
ગુરુજી. 10 વર્ષની ઉંમરે વલ્લભભાઈને બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં, એ વખતે શાસ્ત્રી સ્વામી ગાંધીનગર વાળા હતા, હરિકૃષ્ણ મહારાજની સેવા કરતા. એટલે એમના યોગથી એમને સત્સંગ થયો.
આહા.
અને ખૂબ જ ભગવાનનું મંદિર વાળવું, પોતા કરવા, ભગવાનના હાર કરવા અને નિયમિત પૂજા કરવી, બધું શરૂ થયો. આ બધા એમના ગુણો તો સ્વામીના યોગથી પ્રગટ થયા, પણ એમના પરિવારની પરિસ્થિતિ બહુ વિપરીત હતી. એટલે એ વિપરીત પરિસ્થિતિની અંદર આ બધું જે નિયમ ધર્મ પાળવા એ ખૂબ કઠણ હતું. કેમ કે એમને 8 ભાઈનો પરિવાર, 8 ભાઈ અને વલ્લભ ભગત બધા નાના, અને બીજા બધા ભાઈઓ બિન સત્સંગી, કોઈ સત્સંગ નહીં. અને વલ્લભ ભગતે સત્સંગ ગ્રહણ કર્યો એટલે કંઈક ને કંઈક એના વિશે બોલતા હોય, નિંદાત્મક ટીકાત્મક. બીજું, ઘરની અંદર એક રસોડે બધાને જમવાનું હોય એટલે કંઈક ને કંઈક લસણ ને ડુંગળી ને બધું નાખતા હોય, પણ વલ્લભ ભગતે એ બધું છોડી દીધેલું, પૂજા લીધી એ દરમિયાન. એટલે પછી જમતા નહીં, પણ મોટું રસોડું એટલે એમથી એમ ઘરના બીજા હોય એ અલગ નહોતા બનાવી દેતા. એટલે ચાતુર્માસ આવે ત્યારે વલ્લભ ભગત શાકનું નિયમ લઈ લે. આવી રીતે એમણે ખૂબ જ ભીડો વેઠી અને નાની ઉંમરમાં જ તે સત્સંગ નિયમ ધર્મ દઢ રાખ્યા અને ભગવાનની ખૂબ સેવા કરી. અને આજે પણ 7 વર્ષથી સ્વામિનારાયણ સત્સંગ હોલની ઘનશ્યામ મહારાજની ખૂબ જ ભાવથી સેવા કરે છે. અને બહાર કંઈક જમવા જવાનું હોય ત્યારે પરાણે એમને મોકલે બહાર જમવા, પણ એ બહાર જમતા નહોતા એટલે મોકલે એટલે જાય તો ખરા, પણ જીમા વગેરે વી આવે અને ગીરી એમ ક્યાંક મેં જમી
લીધું. વાહ,
પણ એ ભગવાનની આજ્ઞા ક્યારે લૂપી નહીં એમને.
ખૂબ ખૂબ ધન્યવાદ, તાલીથી વધાવી લઈએ. પોઈન્ટ એટલો સમજવાનો છે કે 8 ભાઈમાં પોતે નાના એટલે શ્રોતા અને મોટા બધા વક્તા, પરંતુ એમણે એવા વક્તાની કોઈ વાત સાંભળી નહીં. તો આજે સારા સત્સંગી છે અને ભગવાન રાજી થાય એવી ભક્તિ સેવા કરે. ચાલ બેસો. તો વાલા ભક્તો, આપણે પણ આપણા ધર્મ નિયમમાં તકલીફ થઈ જાય ઉપાસનામાં તકલીફ થઈ જાય એવી કોઈ નિય વાત નહીં સાંભળીએ. પાકું વલ્લભભાઈમાંથી પ્રેરણા લઈએ. જેના મુખની વાતો સાંભળવાથી ધર્મ કે ભક્તિથી પાછા પડી જવાય તેના મુખેથી વાત ન સાંભળવી. આ વચન મુજબ વલ્લભભાઈ સત્સંગ ભક્તિમાંથી પાછા પાડે એવા સંબંધીઓ કે કુસંગીઓ કોઈની વાત કાને ધરતા નથી. આ પ્રેરણા લેવા જેવું છે. આ રીતે આપણે 25મો શ્લોક પૂર્ણ કર્યો અને ભગવાનને પ્રાર્થના કરવી કે આ શ્લોક પાળવાનું અમને બળ દેજો. બરોબર છે, બહુ સરસ. પછી તમારે વચ્ચે આવું ઘડી પ્રશ્નોત્તરી કરીશું. બહુ સરસ ભક્તો, મહાત્માઓએ પ્રશ્ન કરવો હોય તો એ કહેજો. તમારી પાસે માઇક છે ને? હા, કોઈ બી ને પ્રશ્ન કરવો હોય હાથ ઊંચો કરે એટલે અમારા માઇક ઓપરેટરને અમે આ ભગતને કંઈક પ્રશ્ન છે પણ આવી ખરું આપી જાય માઇક.
આપણે ઘર સભા કરતા હોઈએ ત્યારે સ્ત્રી અમારે ગ્રહસ્થ હોઈએ ત્યારે સ્ત્રીઓ પણ અમારી ભેગી હોય અને ક્યારેક પ્રશ્ન એવો થયો હોય એ લોકો કથા સાંભળવા ગયા હોય ને અમે ક્યારેક એ વાત કરતા હોય કે આ રીતે ભગવાનના ચરિત્રને આવ્યું હતું અને સમજવા માટે કે એ કથા યાદ રાખે છે કે નહીં એ માટે એ વાત કરે અમારે તો સાંભળવી કે ન સાંભળવી?
હા, જબરી વાત કરી નાખી તમે. લે સાંભળવી સાંભળવી, ફેમિલીમાં પ્રોબ્લેમ નથી. એ આવશે આગળ, વિવેક આવશે. ઘરમાં પોતાની માતા વાત કરે, પોતાની પત્ની વાત કરે, મોટી બેન વાત કરે, દીકરી વાત કરે, એ બધું તમે ન સાંભળો તો ઘર કેવી રીતે ચાલે? એટલે પ્રેક્ટિકલી સિદ્ધ નથી થતું. એ બહુ સરસ પ્રશ્ન પૂર્યો એ બદલ. બાલુભાઈને આપો પેલી બાજુ.
ગુરુજી, શિક્ષાપત્રીમાં એવું છે કે સત્ય વાત હોય અને પોતાનો પારકાનો જો દ્રોહ થતો હોય તો એ સત્ય વાત હોય તો એ ન બોલવી. તો જો સત્ય વાત ન કહીએ તો આપણી ઉપર આફત આવે એવું હોય, અને જો સામી વ્યક્તિને સત્ય વાત કહીએ તો ઓલાને જેલ પડે એવું હોય તો પછી શું કરવું?
તમારી વાત મુદ્દાની છે. ન રસ્તો કોઈ નીકળે એવો હોય તો કોણ સામે વ્યક્તિ છે એના ઉપર નિર્ણય લેવાનો થાય. જો કોઈ એવા ભક્ત હોય, કોઈ સંત હોય તો એની આફત આપણે માથે વારી લઈએ તે પણ ઠીક ગણાશે, અને જો એવું કાંઈ ન હોય તો આપણે આફતમાંથી બચીએ એના નસીબ બીજું શું, આટલું થાય, બીજું કાંઈ ન થાય. ચાલો બીજા કોઈ, કારણ કે આપણે આફતમાં આવી જઈએ છીએ ને એ પણ આપણો દ્રોહ જ થાય છે. સ્વ પર દ્રોહ એમ લખ્યું, પોતાનો દ્રોહ અને પારિકો દ્રોહ. પોતાનો દ્રોહ થાય એવું સાચું વચન ન બોલવું એમ. તમે સાચું બોલો તો તમે તમારો દ્રોહ કરો છો, તમે આફતમાં આવી જાઓ છો. અને હારો હારે ઓલાનો દ્રોહ થાય છે, હવે બેમાંથી એકનો થવાનો છે. તો જો એ વ્યક્તિ આપણને એમ લાગતું હોય કે કંઈ એવા નથી તો આપણે આફતમાં ન આવવું, અને એવું લાગતું હોય કે એ વ્યક્તિને આફતમાં મૂક્યા જેવા નથી તો આપણે આફત વારી લઈ, બીજું શું થાય? બહુ સરસ બાલુભાઈ પ્રશ્ન કર્યો. હા,
યાત્રા સ્થાનોમાં યાત્રાનું એટલું બધું મહત્વ આપેલું હોય છે કે આપણે જયારે ઉનાળામાં કેવી રીતે સ્નાન વિધિ કરવાની હોય તો ત્યાં પાણી કે એવું ગંદુ હોય કે એમાં ન સ્નાન કરી શકીએ. શિક્ષાપત્રીમાં એવું કીધેલું છે કે જેમાં ઝીણી જીવાતો હોય એ સ્નાને કરી, એવા પાણી કરીને સ્નાન ન કરવું. તો આ બંનેનો સંબંધ હોય કઈ રીતે સાંધો?
એ આવે છે આગળ શ્લોકમાં કે ભાઈ એ ગંદા પાણીમાં મહારાજે કહ્યું કે નાહવું નહીં, એ પાણી પીવું નહીં. પછી યાત્રાનું હોય ને, યાત્રાનું સ્થળ એમનું જે ગંદું પાણી હોય ને, મહારાજે એવું નથી કીધું કે પીવું. મહારાજે આપણને ચોખ્ખું કીધું કે જેમાં ઘણા જીવ જંતુ હોય, જે પાણી ગંદું હોય, એનાથી નાહવું નહીં અને એ પીવું નહીં. એટલે એ આગીને આપણે વળગી રહેવાનું. માટે એવું ક્યાંક દેખાય તો એ પાણીને ખાલી સ્પર્શ કરી પગે લાગી લેવું, એમાં તમને નાયાનું બધું પૂછ મળી જાય. ઉભો થાય એટલે તને ભાળે બધા. બસ
ગુરુજી, અમે સ્કૂલે જઈએ ને ત્યાં બધા છોકરા હોય ને આવડા, હું તિલક કરીને જાઉં તો ત્યાં પછી અમને છે ને બધા તિલક આમ અમને ભગત કે આમ તો પણ આમ ખીજવે બહુ અમને, તમારા સ્વામિનારાયણ વાળા આવવાની, તમારા સ્વામિનારાયણ વાળા આવવાની એમ. તે આપણે આમ વહી જાય ને તો આપણી પટકી ઉતાર નાખે ને ન જાય ને તો આમ સ્વામિનારાયણ આમ ગમે આમ ટીકા કરે.
એનો કરાય, એનો એક જ ઉપાય છે, એ ગમે બોલે તારે હંસ્યા કરવાનું, તારે દાંત કાઢ્યા કરવાના, એટલે બંધ થઈ જાય. એને એવું લાગવું જોઈએ કે આને તો કાંઈ અસર જ નથી થતી, એટલે ઠાકી જાય. બીજું
ગુરુજી, આપણને કેમ નહીં ખબર પડે કે આપણે ગુરુજી અથવા મોટા સંતો ભક્તો પાસેથી પ્રેમ ઈચ્છીએ છીએ કે માન ઈચ્છીએ છીએ, એનો તફાવત કેવી રીતે ખ્યાલ આવે?
બહુ જબરો પ્રશ્ન પૂછ્યો. કહી દઉં, આપણે જો આપણા સંતોનું ગુરુજીનું ભલું થાય, એને આનંદ થાય એવી ઈચ્છા રાખતા હોય તો પ્રેમ ઈચ્છીએ છીએ, અને આપણો સ્વાર્થ રાખતા હોઈએ તો માન ઈચ્છીએ છીએ. પ્રેમી માણસ પ્રેમ ઈચ્છે અને માની માણસ માન ઈચ્છે, એ તો પાકો. પ્રેમીનું લક્ષણ એ છે કે એના પ્રિયતમનું સુખ ઈચ્છે, પોતાનું નહીં. એટલે સ્પષ્ટ થઈ જાય, ચોખ્ખું જ છે. પ્રેમમાં તો ખુવારી સિવાય કાંઈ મળતું નથી. પ્રેમ એટલે બસ પ્રેમીમાં ખોવાઈ જવું. કાંઈ બોલ્યા નહીં તમે, બેહી જ ગયા હો, શું બોલું કા? પ્રેમ વસ્તુ બહુ ન્યારી છે, બહુ ન્યારી છે, એ તો આખી ગજબની વાત છે. એને સમજવા તો જન્મ લેવા પડે એવું છે. બાકી મને માફ કરજો, આપણે પ્રેમને બાને બધા માન જ ઈચ્છતા હોઈએ છીએ, કોઈને બહાર ન કહેતા. બાકી રાધા અને કૃષ્ણ, લલિતા, એની પ્રેમ કહાની સાંભળો. જેટલા આ જગતમાં પ્રેમી થઈ ગયા છે ને, એની બધાની તમે કહાની સાંભળો, પ્રેમ શું ચીજ છે.
આપણે
એમને જ કોક ને પૂછીએ, કોણ કોણ એવી સેવા કરે છે?
શૈલેશ ભગત.
શૈલેશ ભગત કોણ છે ભાઈ? ક્યાં ગામના? શૈલેશ નાકરાણી છે કે નહીં? હા ભાઈ, જ્યાં માય કાંઈ આ છોકરાનો જવાબ દે ભાઈ, તમે શું સમજીને સેવા કર્યા કરો?
ગુરુજી મહારાજને રાજી કરવા હતું.
લે સાંભળ, એના દિલમાં એવું છે કે મારે મારા ભગવાનને રાજી કરવા છે સેવા કરીને, એટલે એ સેવા કર્યા જ કરે. અને મનમાં એમ રાખે, ભગવાન મને જોવે છે, મારી સેવાથી ભગવાનને બહુ આનંદ થાય છે, ભગવાન ખુશ થઈ જશે કે ઓહો હો કેવી મારી સેવા, મારા સંતોની શિબિરની કેવી સેવા કરે છે એમ. જેના દિલમાં એવો ભાવ થઈ જાય કે મારે ભગવાનને સેવા કરીને રાજી કરવા છે, એ પછી સેવા ન કર્યા કરે, કર્યા કરે ને. હા, બીજું કાંઈ? ઓકે, સરસ.
ગુરુજી, આપણે કોઈ હરિભગત હોય એનું આમ આપણને કામ કીધું હોય કે તો આપણે રાજી કરવા કામ કરી, પણ આપણે આમ આપણે ભૂલને લીધે બાફી નાખ્યું કામ એનું વારે વારે, તો એને રાજીપો મળે કે આપણને કુરાજીપો મળે?
જો ભાઈ, કોઈ પણ કામ પહેલું વહેલું કરીએ તો ન આવડે તો બફાય, તો શું થઈ ગયું? રાજીપો જ મળે. આપણે રાજીપો લેવા સારું કામ કર્યું છે, કામ બાફારું નથી કર્યું, પણ આપણને થોડુંક નહોતું આવડતું તો બફાઈ ગયું. એમાં શું થઈ ગયું? ભગવાન જાણે કે નહીં કે આની ભાવના તો મને રાજી કરવાની હતી, પણ બિચારો થોડુંક ભૂલી ગયો ને, થોડુંક ન આવડ્યું ને, થોડુંક બફાણું. જો તને કહું, એકવાર છે ને સામબાઈ પુડલા કરતા હતા, પછી ફૂલીબાઈને બહુ ભાવ, તો કે મને મહારાજ માટે પુડલા કરવા દે. પછી એણે પુડલા કર્યા, તેને આવડે નહીં, તે કાચા ને તૂટલા ને એવા બધા કર્યા. પછી છે ને એને ઓલા શામબાઈએ કીધું, કાકીર ખબર પડે નહીં, તને આવડે નહીં, મહારાજને પેટ દુખે, આવા પુડલા હતા છે તે એનો કરવા દીધા. પછી એણે કર્યા. પછી મહારાજ કહે, એ ફૂલીબાઈને ઓલો તૂટલો ને કાચો પુડલો આપો ને, તો કે પણ તમને પેટમાં દુખશે, ત્યારે મહારાજ કે પણ એનો ભાવ એવો છે ને એટલે અમને નહીં દુખે, કહેશ માટે એ પૂડલો તૂટલો બગડેલો હતો ને એ ખાધો, અને ઓલ્યા બેનનો હારો પૂડલો ન ખાધો, એમ આપણે બગાડ્યું હોય ને તોય મહારાજ હારું માને છે. હાંકલા કર.
જો તમે ગુરુજી છો તો તમારા નામ કેવી રીતના પડ્યા?
શું કીધું?
તમે ગુરુજી છો તમારા નામ કેવી રીતના પડે? ભાવ બોલા કે
મારું નામ કેવી રીતે પડે એમ કહી દઉં. જો મારા ગુરુજી હતા ને એના મનમાં એવું લાગ્યું કે આ છોકરો કાંઈ જ્ઞાનમાં સમજે એવો છે, જ્ઞાની થાય એવો છે, મારામાં એ હતું, તો મારા ગુરુજીએ એ પ્રમાણે મારું નામ જ્ઞાન જીવન પાડ્યું. એમ પડ્યું એટલે હવે આ બાળકોના પ્રશ્નો મને ફીણ વાળી દે. હાલો બોલો.
ગુરુજી, હું ગમે ત્યાં, હું ગમે ત્યારે ભણવા જાઉં કે ટ્યુશનમાં જાઉં ને તો બધા સરો અને બાળકો મને એમ કે જય જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયાલમાં, એમ કે તમારા ધર્મમાં એવું લખ્યું છે કે આવું નહીં બોલવાનું, તો ગુરુજી આવું બોલવા આવું કહેવાનું?
અરે બોલવાનું ને, હું બોલું છું ને, જય માતાજીની ધૂન નથી કરી મેં એક દી, જય માળી અંબા જય માળી મેલડી, શું વાંધો છે બોલવાનું, પ્રેમથી બોલવાનું, બધા ભગવાનના સ્વરૂપ છે. અલા પુરુષોત્તમના છોકરાને આપો.
ગુરુજી, કોક આપણું અપમાન કરે તો આપણને એમના ઘાટ સંકલ્પ થાય, પણ તમે ગુરુજી અને હરિભક્તો સંતો કરે તો ન થાય, એનું શું કારણ?
એનું કારણ એવું કે આપણને ભગવાનનો અને સંતોનો મહિમા છે, એટલે મનમાં એવું લાગે કે સંતો અને હરિભક્તો આપણને જે અપમાન કરીને કહે છે એ તો આપણા રૂડા માટે કહે છે, એટલે દુઃખ ન થાય, અને બીજા કોઈ આપણું અપમાન કરે તો એમ થાય કે તો મને હેરાન કરવા કહે છે, એટલે આપણને દુઃખ થાય. ઓકે, બસ.
જે કોઈ બી અક્ષરધામમાં જાય તો એ ઘનશ્યામ મહારાજનું રૂપ કેમ લઈ લે?
બહુ સરસ. એ ભક્ત ઘનશ્યામ મહારાજનું ધ્યાન કર્યા કરે છે, ધ્યાન કરતા કરતા ભગવાન એના ઉપર રાજી થઈ જાય, પછી ઘનશ્યામ મહારાજ એને એમ કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું, એટલે તને સેમ ટુ સેમ મારા જેવું રૂપ આપું છું, એમ કહીને ભગવાન એને પોતા જેવું રૂપ આપે છે. ખ્યાલ આવી ગયો તને? કેનો ખ્યાલ આવ્યો? એ માધવજીભાઈ, આવો આ માધવજીભાઈની સામું જો. આ માધવજીભાઈ ભગવાનનું ધ્યાન કર્યા કરે, પછી એનું આ ખોખું પડી જાય આ શરીર, પછી એને ભગવાન રાજી થાય, સેમ ટુ સેમ ભગવાન પોતાના જેવું રૂપ આપે છે. કેવું સારું, આ ખોખું જાય ને ઓલું સ્વરૂપ મળે સારું કે નહીં? તો આ તો નાશવંત શરીર છે, સમજી ગયો કે નહીં? ઓકે ઓકે, આમ આપો. હા આપો આમ. પેલા છોકરાને આપો.
ગુરુજી, આપણે માનસી કરતા હોઈએ અને આપણું મન બીજે આમ, એટલે માનસી કરતા અને બીજે ભટકાઈ જાય તો એનું શું કારણ?
એનું કારણ એવું કે આપણને માનસીમાં બહુ રસ ન હોય અને બીજે બધે વધારે મજા આવતી હોય, એટલે મનજીભાઈ ત્યાં ભાગી જાય, ખરું ને? માટે જ્યારે માનસી કરવા બેસીએ ને ત્યારે પહેલાં એવો વિચાર કરવાનો, હે મહારાજ, હે દયાળુ, તમે કેટલા મોટા છો, તમે મને ક્યાંથી મળો, તમારી માનસી મારા ભાગ્યમાં ક્યાંથી, જો મહારાજ હું તમને એવા જમાડું, એમ કહી અને મનમાં મનમાં બોલતા બોલતા માનસી કરવાની, હા બોલ્યા વગર નહીં, બોલ્યા કરવાનું, તો મન નહીં જાય, બોલીને કરો માનસી પૂરું કરીએ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.